नमो भगवते वासुदेवाय।
ॐ नमो भगवते वासुदेवाय।
ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यम् नरं चैव नरोत्तमम् देवीं सरस्वती व्यासम् ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नष्ट किम् कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः हरे कृष्णा
हरे कृष्णा हरे कृष्णा
कृष्णा कृष्णा हरे हरे
कृष्णा कृष्णा हरे हरे
हरे राम हरे राम राम हरे हरे
राम राम हरे हरे।
श्री श्री राधा दामोदर भगवान की श्रील प्रभुपाद की निताय गौर प्रेमानंदे। श्रीमद् भगवद गीता अध्याय बे श्लोक संख्या 14। मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्ण सुख दुखदा आगमा पायिनो नित्या तानस्तीतिक्षस्व भारत मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्ण सुख दुखदा आगमा पायिनो नित्या तान स्थिति क्षस्व भारत मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्ण सुख दुखदा आगमा पायिनो नित्या स्थान स्थिति क्षस्व भारत मात्रा स्पर्शा इंद्रियानुभूति तू केवल कौन्तेय हे कुंती पुत्र शीत शियाळो उष्ण उनाळो सुख सुख दुख अने दुख दाह आपनारा आगम आवु अपायिनः जनारा अनित्याः क्षणिक तान तेमने तितिक्षस्व सहन करवानो प्रयत्न कर भारत हे भरतवंशी। अनुवाद हे कुंती पुत्र सुख तथा दुख नो क्षणिक आवो अने काल अंतरे एमनु अदृश्य थवो शियाला तथा उनाळानी ऋतुओना आवा तथा जवा समान छे। हे भरतवंशी तेवो इंद्रियानुभूतिमांथी जन्मे छे अने मनुष्य एमने अस्वस्थ थया विना सहन करता अवश्य शीखवू जोईए। श्रील प्रभुपाद की। આગળના 12 અને 13 નંબરના જે શ્લોક છે એ બંને શ્લોક જેટલા મહત્વપૂર્ણ છે એટલો જ આ શ્લોક મહત્વપૂર્ણ છે, કારણ કે 12 અને 13 નંબરના શ્લોકનું અનુસંધાન ભગવાન આ શ્લોકમાં આપી રહ્યા છે। 12 નંબરના શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, આ સંસારની અંદર એવો સમય ક્યારેય નહોતો જ્યારે હું ન હોઉં, તું ન હોય, કે અહીંયા રહેવાવાળા જે રાજાઓ છે આ બધા ન રહ્યા હોય। 12 નંબરના શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ આત્માને સ્થાપિત કર્યો છે। ભગવાન કહે છે કે જેમ હું નિત્ય છું એમ મારો જે અંશ છે આત્મા એ તે હંમેશા માટે રહે છે। ભગવાનના કહેવાનું તાત્પર્ય એ છે કે હું જેમ પહેલેથી છું એમ તમે બધા આત્મા હોય તે પહેલેથી છો। તો 12 નંબરના શ્લોકમાં આત્માને સ્થાપિત કરી અને 13 નંબરના શ્લોકમાં ભગવાન કહે છે, દેહીનો અસ્મિન જથા દેહે, હે અર્જુન, દેહ માને એક જેને આપણે શરીર કહીએ છીએ અને બીજી એક વસ્તુ છે જે શરીરની અંદર રહેવા વાળી છે એને ભગવાન શરીરી કહી રહ્યા છે। શરીરની અંદર રહેવા વાળો જે આત્મા છે એને દેહી કહેવામાં આવે છે। તો ભગવાને એ શ્લોકના પ્રથમ ચરણમાં બે શબ્દ કીધા, દેહીનો યસ્મિન જથા દેહે। દેહીનો અર્થ છે આત્મા અને દેહનો અર્થ છે શરીર। પણ 13 નંબરના શ્લોકમાં ભગવાન એક વિશેષ વાત રજૂ કરે છે કે હે અર્જુન, દેહીની અંદર ક્યારેય પરિવર્તન થતું નથી, પણ જે દેહ છે જે શરીર છે એ શરીરની અંદર નિત્ય પરિવર્તન થાય છે। અર્જુને પૂછ્યું કેવી રીતે, ત્યારે ભગવાન કહે છે કૌમારમ યૌવનમ જરા. શરીર પહેલા બાળક હોય, બાળકમાંથી કુમાર અવસ્થામાં આવે અને કુમાર અવસ્થામાંથી વૃદ્ધાવસ્થામાં જાય. તો આ શરીરનું પરિવર્તન છે. શરીરની સાથે સાથે બીજું જે મન બુદ્ધિ અહંકારનું સૂક્ષ્મ શરીર છે એનું પરિવર્તન થાય છે, અને એની સાથે સાથે કારણ શરીર જે છે એનું પરિવર્તન થાય છે, જેની વિસ્તૃત વ્યાખ્યા મેં તમને ગયા પ્રવચનમાં કરી હતી. તો ભગવાન એક એવા વ્યક્તિની વાત 13 નંબરના શ્લોકમાં કહે છે કે એક ધીર વ્યક્તિ છે, એને ધીર સ્તત્ર ન મુહ્યતિ. એવો જે ધીર વ્યક્તિ છે એ આ શરીરની અવસ્થાઓના પરિવર્તનથી ક્યારેય મૂંઝાતો નથી. એ પરિવર્તન ચાહે સ્થૂળ શરીરનું હોય, સૂક્ષ્મ શરીરનું હોય કે કારણ શરીરનું હોય, પણ ધીર વ્યક્તિ ક્યારેય આ પરિવર્તનથી ડરતો નથી, કારણ કે એને વાસ્તવિક સ્થિતિની જાણ હોય છે. તો ધીર વ્યક્તિ મોહિત નથી થતો એના અમુક કારણો મેં તમને બતાવ્યા હતા, ત્રણ કારણ હતા. તો એ ધીર વ્યક્તિની જે પ્રશંસા ભગવાન કરી રહ્યા છે કે જે આત્માને જાણવા વાળો છે, એ વ્યક્તિ ક્યારે લિપ્ત મતલબ સંસારની કોઈ વસ્તુમાં કે આવા જે પરિવર્તન થઈ રહ્યા છે, બાળકથી યુવાન થવું, યુવાનથી વૃદ્ધ થવું, વૃદ્ધાવસ્થા પછી મૃત્યુ, મૃત્યુ પછી વળી પાછું એક બીજું શરીર, આ પરિવર્તનથી બુદ્ધિમાન વ્યક્તિ ક્યારે વિચલિત થતા નથી. કારણ એક પ્રશ્ન અહીંયા ઉભો થાય કે અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન એને જ્યારે આત્મતત્વનું જ્ઞાન આપી રહ્યા છે તો એ આત્માનો શ્લોક 11 નંબર, 12 નંબર, 13 નંબર અને 14 નંબરના શ્લોકમાં ભગવાન કંઈક અલગ વાત કરી રહ્યા છે. જુઓ, 14 અને 15 નંબરના શ્લોકમાં કંઈક જુદી વાત છે અને 16 નંબરના શ્લોકથી વળી પાછો આત્માનું તત્વ ભગવાન ચાલુ કરશે. તો એક પ્રશ્ન થાય કે આત્માના શ્લોકો બતાવતા બતાવતા આ ઇન્દ્રિયોના શ્લોકને ભગવાન વચ્ચે કેમ લાવ્યા? આ એક સમજવા જેવો પ્રશ્ન છે, કારણ કે આજનો શ્લોક જે છે ને એ ફિલોસોફિકલ છે, આમાં કથા નહીં આવે. એક તો આજે નિર્જળા કરી છે, એમ મન ઓલરેડી થાકી ગયું હશે કે ક્યારે હવે સવાર પડે, હેને, અને પાણી હારે આ શરીરનો સંપર્ક થાય અને એવા બેહી ગયેલા મન હારે, એમાંય ભગવદ્ ગીતાની ફિલોસોફી વિશેષ મનની ઉપર પ્રહાર છે. પણ હવે ક્રમમાં શ્લોક આ જ આવતો હતો એટલા માટે આની વ્યાખ્યા શ્રવણ કરવી જ રહી. તો પ્રશ્ન એ છે કે ભગવાને આત્મતત્વની વચ્ચે ઇન્દ્રિયોના શ્લોકને કેમ મૂક્યો છે? તો ભગવાન જો તમને યાદ હોય તો પહેલા એવું બોલ્યા હતા, નત્વે વાહમ જાતુ નાસમ નત્વમ નેમે જનાદીપા. હે અર્જુન, કોઈ એવો સમય આ સંસારમાં નથી આવ્યો કે જ્યારે હું ન રહ્યો હોય. આવું બોલ્યા હતા ને ભગવાન, કારણ કે એ જે બોલે છે યાદ રાખવું પડશે, નહીતર આગળના શ્લોકમાં કન્ફ્યુઝન થઈ જશે. ભગવાને કીધું કે એવો કોઈ સમય નહોતો કે જ્યારે હું ન રહ્યો હોય. તો ભગવાને આ વાત કરી અને આત્માને પોતાના લેવલમાં મૂકી દીધા કે અર્જુન, તમે બધાય હતા અને હું હતો, એવો કોઈ સમય જ નથી આવ્યો કે જ્યારે આપણામાંથી કોઈ ન રહ્યું હોય. તો આ વાત કરી અને ભગવાને શું કર્યું, બધા જીવને પોતાના લેવલમાં મૂકી દીધા. પણ વાસ્તવમાં જીવ ભગવાનના લેવલ ઉપર છે નહીં. એટલા માટે ભગવાને અહીંયા થોડુંક પરિવર્તન કર્યું. એ વાત ભગવાન એટલા માટે બોલ્યા હતા જીવની નિત્યતાને સ્થાપિત કરવા માટે. ભગવાને એવું એટલે કીધું હતું કે આપણે બધા પહેલેથી છીએ, કારણ કે જીવ નિત્ય છે, જીવ ક્યારેય આડોવળો થતો નથી. ભગવાન કહે છે જ્યારથી હું છું ત્યારથી છે, આગળના શ્લોકોમાં આવશે એ વાત. તો જીવની નિત્યતાને સ્થાપિત કરવા માટે ભગવાને એ વાત કીધી કે આપણે બધા પહેલેથી છીએ, અત્યારે દેખાઈએ છીએ અને ઇન ફ્યુચર આવવા વાળા ભવિષ્યમાં તે આપણે બધા અહીંયા રહેવાના છીએ. અર્જુન ના મનમાં એક પ્રશ્ન થયો કે આપણે બધા રહેવાના છીએ તો પછી આ મરે છે એ કોણ છે? તમે કહો છો કે આ રાજાઓ રહેશે, હું રહેવાનો છું, તમે રહેવાના છો, તો પછી હું જે શોક કરી રહ્યો છું કે આ બધા મરવાના છે એ કોણ છે? ત્યારે ભગવાન કહે છે, દેહીનો યસ્મિન જથા દેહે. હે અર્જુન, આ જે દેહ છે, જે શરીર છે, એ શરીર બદલાયા કરે છે, શરીર જવાનું છે. અને એની જ વિસ્તૃત વ્યાખ્યા ભગવાને 13 નંબરના શ્લોકમાં આપી. પણ આ શ્લોક બોલવા પાછળનું તાત્પર્ય ભગવાનનું એ છે કે અત્યાર સુધી જે મેં આત્માની નિત્યતા બતાવી, આત્મા નિત્ય છે, પણ એ આત્મા જેની અંદર વાસ કરે છે એ શરીર નિત્ય છે નહીં, શરીર અનિત્ય છે. તો શરીર અનિત્ય છે એવું નથી, શરીરની સાથે સાથે રહેવા વાળા જે પદાર્થ છે, આ સંસાર જે છે એ કેવું છે? તો કહે છે અનિત્ય. શરીર કોઈ દિવસ નિત્ય રહેતું નથી. બીજું, વિનાશી. આ શરીરનો વિનાશ થવાનો છે એ નિશ્ચિત છે. અને ત્રીજું કે આ શરીર જે છે એ પરિવર્તનશીલ છે. આ શરીર પ્રતિ ક્ષણ બદલાતું રહે છે. ક્ષણે ક્ષણે જે વસ્તુ બદલાય એને જ શરીર કહેવામાં આવે છે. તો ભગવાનની અર્જુનને બતાવવા માંગે છે કે અર્જુન, જે શરીર માટે તું શોક કરી રહ્યો છો એ શરીર અનિત્ય છે, વિનાશી છે અને પરિવર્તનશીલ છે. મતલબ એ અહીંયા ક્યારેય રહેવાનું નથી, એનો વિનાશ નિશ્ચિત થવાનો છે અને શરીર પ્રતિક્ષણ બદલતું રહે છે. આ સિદ્ધાંતને સ્થાપિત કરવા માટે ભગવાને આ શ્લોકને અહીં વચ્ચે નાખ્યો છે. સમજ પડી? જો કનેક્શન મેળવશો તો. હે, બાકી 11 અને 12 નંબરના શ્લોકો એ ઉપરથી વયા ગયા હોય એને આમાં ખબર નહીં પડે કે આ ભગવાન ક્યાં વચ્ચે લાવવાના બધું, એ બધું ઉપરથી જાતું છે. પણ સમજવાનું એ છે, કારણ કે આ શ્લોક એટલો બધો ફિલોસોફિકલ છે કે મોટા મોટા વિદ્વાનો તે આ શ્લોકમાં ભ્રમિત થઈ જાય છે કે ભગવાન શું કહી રહ્યા છે, એને સમજાતું નથી. એટલા માટે હવે વિદ્વાનોને ન સમજાતું હોય તો આપણને કેમ સમજાય? એક પ્રશ્ન થાય ને કે મોટા મોટા વિદ્વાન જો ન સમજી શકતા હોય તો આ શ્લોક આપણે કેવી રીતે સમજવો? આપણા માટે એસી ભક્તિવેદાન સ્વામી શિલ પ્રભુપાદ બેઠા છે. શું કામ? કારણ કે પ્રત્યેક શ્લોકમાં તાત્પર્ય આપ્યું છે. અને જ્યાં એમને એમ લાગે કે અહીંયા સાધક અટવાશે એ જગ્યાએ પ્રભુપાદજીએ એનો વિસ્તાર કર્યો છે. તો આ શ્લોકમાં જ્યારે મોટા મોટા વિદ્વાનોની મતિ મૂંઝાઈ ગઈ તો પ્રભુપાદજીએ જે તાત્પર્ય આપ્યું છે એ જ તાત્પર્યના અનુસંધાનમાં આપણે આ શ્લોકને સમજવાનો છે. તો આ શ્લોકનો મૂળ ભાવ એ ભગવાન કહી રહ્યા છે કે સહન કરવું જોઈએ, સહન કરો. હવે માની લો તમે કોઈ ડોક્ટર પાસે જાઓ, તમને ગુમડું થયું હોય, બહુ દુખતું હોય, અને ડોક્ટરને જઈને એમ કહો, ડોક્ટર સાહેબ આ ગુમડું થયું છે, આનો કંઈક ઈલાજ કરો. અને ડોક્ટર એમ કહે, સહન કરો, તો આપણી હાલત શું થાય? ડોક્ટર પાસે તમે જઈને કોઈ રોગનું નિદાન કરાવો અને રોગ જોયા પછી ડોક્ટર એમ કહે કે નહીં સહન કરો, તો દર્દીની હાલત શું થાય? ઠીક એવી જ પરિસ્થિતિ અર્જુનની અહીંયા ઊભી કરી છે ભગવાને. અર્જુન કહી રહ્યો છે કે મારી પરિસ્થિતિ વિકટ છે, મેં તમને ગુરુના રૂપમાં શરણ કર્યા છે, તમે મારી સ્થિતિને સુલઝાવો. તો ભગવાન કહે છે નહીં સહન કરો. તો અર્જુન વિકટ સ્થિતિમાં છે કે નથી? ભગવાન સહન કરવાનો રસ્તો બતાવી રહ્યા છે. કારણ એની પાછળ એક બહુ મોટો સિદ્ધાંત છે ભક્તો. ભગવાન કહે છે સંસાર જે છે એ દ્વંદ્વથી ભરેલો છે. દ્વંદ્વ માને સુખ દુઃખ, માન અપમાન, હાનિ લાભ, પાપ પુણ્ય, આ જે બબ્બેના જે જોડકા છે એને દ્વંદ્વ કહેવામાં આવે છે. તો આ સંસાર આનો આધાર જે છે એ દ્વંદ્વ છે. તો ભગવાન કહે છે કે હું દ્વંદ્વને ઠીક કરતો, તમારું માન અપમાન હોય, સુખ દુઃખ હોય, ભગવાન કે હું એને નથી ઠીક કરતો, હું ડાયરેક્ટ તમને ઠીક કરું છું. સમજાય છે? તમે ભગવાન પાસે જઈને કહેશો મારું દુઃખ, તો એ દુઃખ જશે નહીં. શું કામ? કારણ કે ભગવાન કહે છે કે હું મારી પ્રકૃતિમાં ક્યારેય ફેરફાર કરતો નથી, ફેરફાર હું કરું છું મારા ભક્તોમાં. અને આ વાસ્તવિકતા છે. તમને તમારું કોઈ અપમાન કરતું હોય ને તમે એમ કહો ભગવાન મને બચાવો, તો એમાં ભગવાન બચાવવા ન આવે, કારણ કે ભગવાનનું એક કાર્ય જ નથી. એટલા માટે શ્રીલ પ્રભુપાદ જે લખ્યું છે કે ભૌતિક પ્રકૃતિ જે છે એ એક અટળ ન્યાય છે, એમાં એમાં કોઈ દિવસ બાર્ગેનિંગ ન થાય. હે ને, શું કહે એને, હા હા, બાંધછોડ. ભૌતિક પ્રકૃતિ જે છે એ ક્યારેય બાંધછોડ કરતી નથી. પ્રકૃતિનો નિયમ છે એ નિયમમાં ક્યારેય ફેરફાર થવાનો નથી, ચાહે ભક્ત હોય અભક્ત હોય. ફેરફાર નહીં કરે ભગવાન, અર્જુનને ના પાડી રહ્યા છે. અને જો ફેરફાર કરતા હોત તો પછી અર્જુનની સમસ્યા એ પોતે ન સુલઝાવી દે. અર્જુનને હું કેમ કે તમે સહન કરો એમ. તો આ શ્લોકની મૂંઝવણ આ છે કે ભગવાન દ્વંદ્વને ઠીક નથી કરતા, પણ પ્રકૃતિ દ્વારા વિપત્તિઓ આવે છે. પણ ભગવાન પોતાના ભક્તને એવી રીતે શિક્ષણ આપે છે, એવી રીતે એને ટ્રેન કરે છે કે એ પ્રકૃતિને પાર કરી જાય છે. આ ભગવાનનું કાર્ય છે. અને જો અર્જુનને દુઃખમાંથી બચાવવો હોત તો ભગવાન તરત ન કે તથાસ્તુ તારા બધા દુઃખ વયા જાય, હે ને, હામે ભગવાન ઉભા થા બોલો. પણ આવું થતું નથી. તમે જો મહાન ભક્તો જે પહેલા થઈ ગયા એના જીવનમાં તે દુઃખ આવ્યા છે, તકલીફ આવે છે, વિપત્તિઓ આવે છે, તો ભગવાનની ભક્તિ જે કરતો હોય તો એના જીવનમાં દુઃખ ન હોવું જોઈએ. આવી આપણી માન્યતા છે કે જે ભજન કરે એમાં દુઃખ ન હોવું જોઈએ. એવું ક્યાંય લખ્યું શાસ્ત્રમાં કે જે ભક્તિ કરે એને દુઃખ ન આવે? આવો કોઈ સિદ્ધાંત તમે સાંભળ્યો છે ક્યારે? કોઈ જગ્યાએ નથી ભગવાન બોલ્યા કે નથી વેદવ્યાસ મહારાજે ક્યાંય લખ્યું. હા, ભગવાને એ કીધું છે કે આપત્તિઓ આવશે એને તમે રોકી શકવાના નથી. તો એવા સમયે શું કરવું જોઈએ એની ચર્ચા ભગવાને આ શ્લોકમાં કરી છે. આ શ્લોકનો પાયો છે, બંધારણ છે. જો ત્રણેય શ્લોક એકબીજાની લાઈનમાં છે. 12 નંબરના શ્લોકમાં ભગવાને આત્માની સમજ આપી, આ છોકરાઓને શાંત કરો અને કા પાછળ લઈને બેસો. 12 નંબરના શ્લોકમાં ભગવાન આત્માની સમજ આપે છે. 13 નંબરના શ્લોકમાં ભગવાને દેહ શરીરના વિષયમાં સમજણ આપી અને 14 નંબરના શ્લોકમાં ભગવાન આ સંસારનું વર્ણન કરી રહ્યા છે. શું કામ? કારણ કે આત્મા જે છે એ શરીરમાં રહે છે અને શરીર જે છે એ આ સંસારમાં રહે છે. એટલા માટે ત્રણેય શ્લોકને ક્રમશઃ ચલાવવા માટે. હવે માની લો તમે આત્મા અને શરીર વિશે જ્ઞાન મેળવો, પણ સંસારનું જ્ઞાન જો ન હોય, આ દુનિયાનું જ્ઞાન તમને નહીં હોય, તો તમે આ વસ્તુને ઠીક ઠીક સમજી શકો નહીં. એટલા માટે ભગવાને આ શ્લોકને અહીં વચ્ચે ઘુસાડ્યો કે આત્માને સમજી લીધો, શરીરને સમજી લીધું. હવે એ શરીર જ્યાં રહે છે, જ્યાં ક્રિયાઓ કરે છે, એ સંસારને સમજવાનો છે. કારણ કે પરિવર્તિત દેહને લઈ અને જીવ સંસારમાં કેવી રીતે જીવે છે એની ચર્ચા આ શ્લોકમાં થશે. આનો સીધો અર્થ ગુજરાતીમાં કહું તો ભગવાન આપણી સ્થિતિ બતાવી રહ્યા છે કે આ સંસારમાં જીવની સ્થિતિ શું હોય છે. જીવ જ્યારે શરીર ગ્રહણ કરે પછી આ સંસારમાં એ કેવી રીતે રહે છે એનું વર્ણન અહીંયા કરી રહ્યા છે ભગવાન. તો ક્રમશઃ આપણે આત્મા, દેહ અને સંસારને સમજવા પડશે. તો ગયા શ્લોકના અંતિમ ચરણમાં ભગવાને ધીર પુરુષના લક્ષણ બતાવ્યા. શું કીધું ભગવાને? ધીર સ્તત્રન મુહ્યતિ, કે ધીર વ્યક્તિ જે છે એ ક્યારેય આ સંસારમાં ફસાતો નથી. તો 13 નંબરના શ્લોકમાં જે વિધિ ભગવાને બતાવી છે એને નિષેધ કહેવામાં આવે છે. નિષેધનો અર્થ છે ન કરવું જોઈએ. તો ધીર પુરુષે શું ન કરવું જોઈએ? શું કીધું ભગવાને? ન મોહ્યતિ, એને મોહિત ન થવું જોઈએ. તો જેટલા જેટલા શાસ્ત્રના નિયમો છે એમાં લખ્યું હોય ચા ન પીવી જોઈએ, કાંદા લસણ ન ખાવા જોઈએ, માંસાહાર ન કરવો જોઈએ, તમાકુ ન ખાવી જોઈએ, તો જેની આગળ ના આવે કે આ નથી કરવાનું એને નિષેધ કહેવામાં આવે છે. તો ધીર પુરુષનું એક લક્ષણ ભગવાને બતાવ્યું નિષેધ, કે ધીર વ્યક્તિએ ક્યારેય મોહિત થવું જોઈએ નહીં. એનો અર્થ શું છે જાણો છો? કે જે વ્યક્તિ આ સંસારની અંદર મોહિત થાય છે, ચાહે સ્ત્રીઓમાં, ચાહે ધનમાં, ચાહે પદમાં, કોઈ પણ જગ્યાએ જે વ્યક્તિ મોહિત થઈ રહ્યા છે એ ધીર છે નહીં. ધીર વ્યક્તિ એને કહેવાય જે ક્યારેય મોહિત થતો નથી. બીજું કે ધીર પુરુષ બનવા માટે શું કરવું જોઈએ, તો આગળના શ્લોકમાં ભગવાને નિષેધ બતાવ્યો અને આ શ્લોકમાં ભગવાન વિધિ બતાવી રહ્યા છે. વિધિ એટલે જે કરવાનું છે, 16 માળા કરવી જોઈએ, આને વિધિ કહેવાય. એને જુગાર નહીં, માંસાહાર નહીં, વ્યભિચાર નહીં અને નશો નહીં, આ ચાર જે છે એને નિષેધ કહેવામાં આવે છે અને 16 માળા કરવી એને વિધિ કહેવામાં આવે છે. તો શાસ્ત્રમાં નિયમ બે પ્રકારના હોય, એક નિષેધ હોય નહીં કરવા માટેના અને એક વિધિ હોય છે કરવા માટેના. તો 13 નંબરના અંતિમ ચરણમાં નિષેધનું વર્ણન કર્યું અને એ જ ધીર પુરુષ માટે 14 નંબરના શ્લોકમાં ભગવાન વિધિ બતાવી રહ્યા છે. જો મનને અહીંયા રાખજો, કારણ કે આજ આમાં કોઈ કથા નથી આવવાની, ઓનલી ફિલોસોફી છે. અને જો આ નહીં સમજો તો તમે ક્યારેય ધીર થશો અને પછી અધીરા થઈને સંસારમાં ફરશો. અધીરા જોયા છે ને તમે, કોઈ વસ્તુ એને ન મળે તો કેવા અધીરા હોય. તો આપણે એવા થઈ જશું આ સંસારના પદાર્થો માટે જો આ તત્વને નહીં સમજવી તો. કારણ કે તત્વ વગર ભક્તિમાં આગળ વધવું એ ક્યારેય સંભવ છે નહીં. અને આનું પ્રત્યક્ષ ઉદાહરણ તમે લોકો જોઈ ચુક્યા છો કે સંસારમાં હજારો કથાઓ થાય છે છતાં લોકોમાં પરિવર્તન આવતું નથી. શું કામ? કારણ કે સિદ્ધાંત નથી સમજ્યા, એને સિદ્ધાંતનો અભાવ છે. એટલા માટે સિદ્ધાંત છે કે ધીર પુરુષ બનવા માટે વિધિ અને નિષેધ બેયનું પાલન જરૂરી છે. મતલબ ક્યારેય વિચલિત ન થવું જોઈએ અને સહન કરવું જોઈએ. સમજાય છે આ શબ્દ? આની ઉપર જ કૃષ્ણ ભાવનામૃત ટકેલી છે, વિધિ અને નિષેધ ઉપર. તો આ શ્લોકનો પ્રારંભ ભગવાન કરી રહ્યા છે, માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય. માત્રાનો અર્થ શું છે? માત્રાનો સીધો અર્થ તમને પૂછવામાં, હું તમને એક પ્રશ્ન કરી રહ્યો છું કે માત્રા કોને કહેવાય? સાયન્સનો સ્ટુડન્ટ છો ને, તને ખબર હશે માત્રા એટલે શું? કહે છે પ્રમાણ. હા, માત્રા એટલે પ્રમાણ. એને શુદ્ધ ગુજરાતીમાં શું કહેવાય? પ્રમાણ. માત્રાનો અર્થ પ્રમાણ, એની એની વાત રાઈટ છે, એને વિજ્ઞાનની ભાષામાં ઉત્તર આપ્યો છે. એને એને શુદ્ધ ગુજરાતીમાં શું કહેવાય? માપ. યસ, માત્રાનો અર્થ છે માપ. એને હવે જો ભગવાન અહીંયા શું કહે છે, અહીંયા માત્રા શબ્દનો અર્થ છે ઇન્દ્રિયા, પણ ભગવાન ઇન્દ્રિયો માટે માત્રા શબ્દનો પ્રયોગ કરી રહ્યા છે. કેમ? એક પ્રશ્ન થાય ને, ઇન્દ્રિયા અને માપની વચ્ચે કોઈ કનેક્શન છે ખરું? કેમ ના પાડો? છે, એ જોવાનું જાય. ભગવાન ઇન્દ્રિયોનું એક નામ આપી રહ્યા છે માત્રા. તો માત્રાનો અર્થ છે માપ, ઇન્દ્રિયોનું એક માપ હોય છે. ઇન્દ્રિયો સુખને માપે છે અને દુઃખને માપે છે. ઇન્દ્રિય વિચાર કરે કે કેટલું સુખ લેવું અને કેટલું દુઃખ લેવું, આ બે વસ્તુનું માપ જે છે એ ઇન્દ્રિયો દ્વારા નક્કી થાય. એટલા માટે ભગવાન ઇન્દ્રિયોને માપ કહી રહ્યા છે. અને તમે જો હંમેશા ઇન્દ્રિય એના જે વિષયનો ભોગ કરે તો એ વિષયનું એક ચોક્કસ માપ હોય છે. કારણ કે ઇન્દ્રિય અને એના વિષયો એ બે ક્યારેય અલગ રહેતા નથી. અહીંયા ભગવાને કીધું છે સ્પર્શનો અર્થ શું છે? વિષય. અને ઇન્દ્રિયાના વિષય શું છે જાણો છો તમે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ પાંચ વિષય વગર ઇન્દ્રિયા ક્યારેય રહી શકે નહીં, કોઈ દિવસ ન રહી શકે. તમારી પાસે નાક છે તો એને સૂંઘવું પડશે, તમારી પાસે આંખ છે તો એને જોવું પડશે. એને કોઈ વ્યક્તિ એમ કે નહીં હું ઇન્દ્રિયોને કંટ્રોલ કરું છું એટલે હું જોઈશ, આ કોઈ દિવસ સંભવ છે? એક વ્યક્તિ વિચાર કરે મારે કાનની ઇન્દ્રિયોને કંટ્રોલ કરવો છે, હું ક્યારેય સાંભળીશ નહીં. પૂછો શું નહીં સાંભળે? કથા. બાકી બધું સાંભળીશ. લોકો એવું કરી રહ્યા છે ને, આખા સંસારનો કચરો સાંભળે છે પણ કથા સાંભળતા નથી. તો પાંચ ઇન્દ્રિયો છે અને એના પાંચ વિષય છે. તો ઇન્દ્રિયા અને એના વિષયો બે એક સાથે રહે છે. માની લો એક પ્રશ્ન આવે કે પહેલા વિષય બન્યા કે ઇન્દ્રિયા પહેલા બની, થોડુંક મનને તકલીફ આપો. વિષય બન્યા કેવી રીતે સમજાવો? પેલું કરોડપતિ જેવું કેમ ઓપ્શન આપે એટલે બેમાંથી એક ચોઈસ કરવાનો, જો ખોટો પડે તો પ્રભુજી સાચો કહેવાના છે. વિષય પહેલા આવ્યા કે ઇન્દ્રિયા પહેલા આવી? હાલાકી મારી ભૂલથી હું જવાબ પહેલા આપી ચુક્યો છું વચ્ચે. જો તમને આ પ્રવચનનું અત્યારે સ્મરણ હોય તો, હા, આવેલો પ્રશ્ન થયો ને, મરઘી પહેલા આવી કે ઈંડુ? છોકરાઓ સમજતા લાગે છે. ઠીક એવો પ્રશ્ન છે ને, મરઘી પહેલા આવી કે ઈંડુ પહેલા આવ્યું? વાસ્તવમાં તમે જો આજની હોટલોમાં જાઓ, જે માગો એ મળે, મરઘી માગો તો મરઘી મળે ને ઈંડું માગો તો ઈંડું મળે, બે સાથે આવે. પણ આ એક કન્ફ્યુઝન વાળો પ્રશ્ન એ છે. તો ભગવદ્ ગીતા અનુસાર જો આને સમજવામાં આવે તો સૌથી પહેલા આવે છે ઈચ્છા. જીવ જયારે ઈચ્છા કરે ત્યારે એને શરીર મળે છે. યમ યમ વ્યાપી સ્મરણ ભાવ ત્યજન તે કલેવરમ. તો જે ઈચ્છા આપણા મનમાં હોય એવું શરીર આપણને મળે. જેમ શ્રીમદ ભાગવતમમાં સુખદેવ ગોસ્વામી કહે છે કે કોઈને મહેનત કરવાની બહુ ઈચ્છા હોય તો એનું શું થાય? બીજા શરીરમાં એ ગધેડો બને. તો આ જેટલા ગધેડા છે સંસારમાં, એ ગધેડા ક્યાંથી આવ્યા છે? આપણી જેવા આત્માઓ હતા, હાલાકી એની અંદર આત્મા છે, પણ એણે ઈચ્છા એવી કરી કે મારે મહેનત કરવી છે. તો પ્રકૃતિએ કીધું મહેનત કરવી છે, આને બનાવો ગધેડો, ભલે મહેનત કરજો. હેને કોઈને ખાવાની ઈચ્છા હોય, આ ભાગવતમનું વર્ણન છે, કોઈને બહુ ખાવાની ઈચ્છા હોય શું થાય? હાથી હેને, આવડાને સાંભળેલું જ પહેલા બહુ, એટલે પેલા નવા લોકોને એમ થાય આવડા કેવો હોશિયાર છે, આને આવડે જ બધું. આવડાને બહુ પ્રવચનો સાંભળ્યા છે એટલે હવે ખબર છે. તો જે જે ઈચ્છા જીવ કરે એ પ્રમાણેનું શરીર મળે. તો ઈચ્છા, ઈચ્છા પછી શરીર, અને શરીર જ્યારે આવે તો શરીરમાં ઇન્દ્રિયા હોય છે પહેલેથી. એવું કોઈ શરીર જોયું જેમાં ઇન્દ્રિયા ન હોય? આંખ ન હોય, નાક ન હોય, કાન ન હોય, એવો છોકરાનો જન્મ થયો છે ક્યારે? નથી. જેવું શરીર આ સંસારમાં આવે એની સાથે ઇન્દ્રિયા હોય જ, અને ઇન્દ્રિયા આવે એ પહેલા એના વિષય અહીંયા તૈયાર હોય જ. હવે એક પ્રશ્ન થાય કે તો વિષય પહેલા આવ્યો કે ઇન્દ્રિયા? બે એકબીજાની સાથે રહે છે. હા, ક્યારેક ક્યારેક એનું પ્રગટીકરણ આગળ પાછળ થઈ જાય છે. ઇન્દ્રિયા જ્યાં હોય ત્યાં એના વિષય હોય જ. તમારી સામે આંખ છે તો તમે ચિત્ર જોવાના છો. આજે આંખ છે તો તમે જોઈ રહ્યા છો ને, આ ચિત્ર છે અહીંયા રાધા દામોદરજીનું, તો તમે એને જોઈ રહ્યા છો. શું કામ? કારણ કે ઇન્દ્રિયોનો વિષય છે જોવો. તો વિષય તો પહેલેથી ઉપસ્થિત છે, આંખય છે, બે વસ્તુ એક સાથે રહે છે, પણ ક્યારેક ક્યારેક પ્રકટીકરણમાં આગળ પાછળ થઈ જાય. ક્યારેક ઇન્દ્રિયા પહેલા આવી જાય તો વિષય અહીં હોય પહેલેથી, જો અહીંયા વિષય ન હોય તો ઇન્દ્રિયા ક્યારેક ક્યારેક આવવામાં લેટ, પણ એકબીજા વગર ક્યારેય રહેતા નથી. ઇન્દ્રિય વગર વિષયો નથી હોતા, અને વિષયો વગર ઇન્દ્રિયા હોતી નથી. માની લો ઇન્દ્રિયા ન હોય અને ખાલી વિષય હોય તો ભોગ કોણ કરશે? સમજાય છે? અને વિષય હોય અને ઇન્દ્રિયા ન હોય તો ભોગ કોણ કરશે? એવી જ રીતે ભોગ ન હોય અને ઇન્દ્રિયા હોય તો એ વિષયો ક્યાંથી પ્રાપ્ત કરશે? કારણ કે વિષયા વિનિવર્તન તે, વિષયો વગર ઇન્દ્રિયા ક્યારેય રહી શકતી? આંખનો વિષય જોવાનો છે, આંખ જોશે એ ક્યારેય બંધ રહેવાની, કાન સાંભળશે એ ક્યારેય બંધ રહેવાના નથી. તો એક પ્રશ્ન થાય, તો હવે આ ઇન્દ્રિયોનું કરવું શું? ઇન્દ્રિયોને જો ભગવાનની સેવામાં લગાડી દો, સવે મન કૃષ્ણ પદાર વિંદય અમરીશ મહારાજ શ્રીમદ ભાગવતમ સ્કંદ 9. આંખને જોવાની આદત છે એને ફિલ્મ નો બતાવો, એને ભગવાનના દર્શન કરાવો. કાનને સાંભળવાની આદત છે, ફિલ્મી ગીતો નો સાંભળવા જોઈએ. સંસારની નિંદા કચરો, બીજાની માથાકૂટ, મગજમારી આનો સાંભળવું જોઈએ, ભગવાનની કથા સાંભળવી જોઈએ. સ્પર્શ ભગવાનના ભક્તોને આલિંગન આપવું જોઈએ. અને નાક સૂંઘે છે તો ભગવાનને અર્પણ થયેલા જે ફૂલ છે, આ હાર છે, આને સૂંઘવા જોઈએ. અને આનાથી પવિત્રતા આવે છે જીવનમાં. એ બહુ ગહન સિદ્ધાંતો છે, મારે એમાં નથી જવું, પણ હું તમને ઇન શોર્ટમાં બતાવું છું કે ઇન્દ્રિયોને એના વિષયથી ક્યારેય અલગ કરી શકાતી નથી, એને વિષય બદલી શકાય છે. નાકનો વિષય સૂંઘવાનો છે તો ગર્લફ્રેન્ડ જે ફૂલ આપે એનો સૂંઘવું જોઈએ. રાધા દામોદરના ચરણમાં જે અર્પિત થયું હોય એ ફૂલને સૂંઘવું જોઈએ. કારણ કે એ આપણી ગર્લફ્રેન્ડે આપેલું જે ફૂલ છે એનાથી કર્મનું બંધન ઉત્પન્ન થાય, અને ભગવાનના ચરણોથી લીધેલું જે ફૂલ છે એનાથી કર્મના બંધન કપાઈ જાય. સમજાય છે? બસ આ ઇન્દ્રિયોનો જો આટલો ફરક રહી જાય એનાથી જીવા સંસારમાં ફસાય છે, અને જો ઇન્દ્રિયોનો સહી ઉપયોગ કરે તો એ આ સંસારમાંથી મુક્ત થઈ જાય છે. આ વિજ્ઞાન છે ભગવદ્ ગીતાનું. તો ભગવાન કહી રહ્યા છે ઇન્દ્રિય અને વિષયો બે એક સાથે રહે છે અને બે નિત્ય છે. ઇન્દ્રિયા રહેવાની છે, એના વિષયો રહેવાના છે. નિત્ય માને ઓલું નિત્ય નથી, ભગવદ્ ધામ વાળું નહીં. નિત્યનો અર્થ છે આ સંસારમાં ઇન્દ્રિય અને વિષયો હંમેશા માટે રહેશે. તો એ બેનો સંબંધ કેવી રીતે થાય છે? માનો ઇન્દ્રિયા છે એક બાજુ, વિષયો છે. માની લો કોઈ વ્યક્તિ એ વિષયોને ભોગ કરવા જ નથી ચાહતો તો ઇન્દ્રિયા શું કરશે? તો ઇન્દ્રિયા અને વિષયોની વચ્ચે સંપર્ક કરાવે છે, આપણી ભાષામાં વચેટિયો જેને કહેવાય, ઈ છે ઈચ્છા. વ્યક્તિ જ્યારે ઈચ્છા કરે ત્યારે ઇન્દ્રિયો એના વિષય સુધી પહોંચે છે. સમજાય છે? તમારે કથા સાંભળવી જ નથી, તમારી ઈચ્છા જ નથી, તો તમારી ઇન્દ્રિયા શું કરી લે? કાન તો છે પણ સાંભળવું જ નથી તો. સમજાય? આંખ છે પણ જોવું જ નથી તો. જોવાની ઈચ્છા હોવી જોઈએ ને, પિક્ચર જોવા જવું છે પણ ઈચ્છા હોવી જોઈએ ને કે આજે આ થિયેટરમાં જોવા જવું છે. તો ઈચ્છા જે છે એ ઇન્દ્રિયા અને વિષયોની વચ્ચે સંપર્ક કરાવે છે, અને એના સંસર્ગથી જીવ આ સંસારની અંદર ભોગ કરે છે. તત્વ મગજમાં બેસે છે ને? ઉપરથી જાતું હોય ત્યારે કહેજો, વિષય થોડોક ચેન્જ કરશું. આજે નિરીજળા છે ને એટલે, પણ વાસ્તવિક જે રસિક વ્યક્તિઓ છે ને એ આ તત્વમાં રસ લેતા છે. જો સ્કૂલમાં ઘણા વિદ્યાર્થી હોય, એક જ ક્લાસમાં હોય, એક પહેલો નંબર આવે ને એક ફેલ, તો આમાં જે સમજતા હોય ઠીક છે, બાકી ઊંઘ લઈ લો વાંધો નહીં. કારણ કે ક્યારેક ક્યારેક ઊંઘમાં સમજાઈ જાય. અને એ તો ઇન્દ્રિયોનો વિષય છે, સાંભળવાની ઈચ્છા નથી, રસ નથી, તો શું થાય? પ્રવચન ઉપરથી વયું જાય. એમ પછી કે આ વખતે બહુ મજા ન આવી, જામ્યું તમે નથી જામ્યું, બીજાને જામ્યું છે પૂછ. એટલે ઈચ્છા હૃદયમાં રહેવી બહુ જરૂરી છે, કારણ કે ઈચ્છા જ ઇન્દ્રિયોનો મૂળ છે. ઇન્દ્રિયોને ક્યાં લઈ જવી એ આપણી ઈચ્છા ઉપર આધારિત છે. એટલે ઇન્દ્રિયો અને વિષયોના મૂળમાં કોણ છે? ઈચ્છા. એટલા માટે સારી ઈચ્છા કરવી, ખરાબ ક્યારેય કરવી? જેટલી સારી ઈચ્છા કરશો એટલી તમારી ઇન્દ્રિય સારા કાર્યમાં લાગશે, અને જેટલી ખરાબ ઈચ્છા કરશો એટલા ખરાબ કાર્યમાં લાગશે. તો આ રીતે જીવ જ્યારે ભોગ કરે છે, ઈચ્છા કરે છે, ઈચ્છા દ્વારા જે શરીરો મળે છે એનું પરિવર્તન કેવું છે? તો ભગવાન કહે છે આગમાં પાઈ નહ, આવે છે અને જાય છે. ભગવાન કહે છે આવવાનું અને જવાનું એ આ સંસારનો નિયમ છે. જે અહીંયા આવે છે એને જવું પડે છે, અને જે જાય છે એ વળી પાછા અહીંયા આવે છે. પરિવર્તન સંસારના નિયમ અનુસાર ભગવાન એના માટે એક ઉદાહરણ આપે છે. જેવી રીતે ઋતુઓ, શિયાળો આવે પછી ઉનાળો એ આવે જ, એને ખેંચવા ન જવો પડે, એને બોલાવવો ન પડે, હેને કે હાલો બધા આખી દુનિયાના લોકો ભેગા મળી અને પછી ઉનાળાને ખેંચો, હેને આવ્યો નથી તો. થાય છે એવું ક્યારેય નહીં. શિયાળો જાય એટલે ઉનાળો એની મેળે આવી જાય. ઉનાળો જાય એટલે ચોમાસું એની મેળે આવી જાય, એને કોઈ લેવા જતું નથી. અને વળી જ્યારે ચોમાસું જાય ફરી પાછો શિયાળો આવી જાય. આને કહેવાય છે ઋતુચક્ર, જેનું ઉદાહરણ ભગવાન આ શ્લોકમાં આપી રહ્યા છે. કે જેમ ઋતુઓમાં પરિવર્તન થાય છે એમાં સંસારની અંદર પરિવર્તન હંમેશા થયા કરે છે. આ સંસારની અંદર એક પણ પદાર્થ એવો નથી કે જેમાં પરિવર્તન ન થતું હોય. એક પણ વસ્તુ એવી બતાવો જે સ્થાયી હોય. અમુક વર્ષો પહેલા તાજમહેલ નહોતો, આજે છે, અને આવવા વાળા અમુક વર્ષો પછી એ નહીં હોય. સમજાય છે? આપણું શરીર એક દિવસ બાળક હતું, આજે યુવાન છે, આવવા વાળા સમયમાં વૃદ્ધ થશે. આને કાળચક્ર કહેવામાં આવે છે. હેને આ આ સૃષ્ટિમાં અનેક ચક્રો હાલી રહ્યા છે. આ સૃષ્ટિ એક ચક્ર છે, સમયનું ચક્ર. રાત દિવસ નિરંતર મારા ને તમારા જીવનમાંથી સમય પસાર થઈ રહ્યો છે. પ્રતિક્ષણ, એક એક સેકન્ડ, એક એક માઇક્રો સેકન્ડ આપણા જીવનમાંથી ઓછી થતી જાય છે, પણ આપણને એની ખબર પડતી નથી. આ છે સમયનું ચક્ર. તો આવા અનેક ચક્રોથી ભરેલી આ સૃષ્ટિ છે. તો ભગવાન અર્જુનને એ સમજાવવા માંગે છે કે હે અર્જુન, તું આ ક્યારનો ઉભો ઉભો એમ કહે છો કે આ મારા બધા સગા સંબંધી જવાના છે, તો જવા દે, એ પાછા આવવાના છે. જે જાય છે એ પાછો આવે છે, અને જે પાછા આવે છે એ વળી પાછા જવાના છે. એક બહુ સુંદર ઉદાહરણ એક પ્રભુજી આપી રહ્યા છે કે જે કુરુક્ષેત્રની અંદર અર્જુન અને કૃષ્ણ ઉભા છે. આ ભગવદ્ ગીતા ભગવાને ડિસેમ્બર મહિનામાં કીધી, તો એ વખતે ઠંડી હતી, એટલે કદાચ ભગવાને આ ઋતુઓનું ઉદાહરણ આપ્યું છે. ગીતા જયંતિ ડિસેમ્બરમાં જ આવે છે ને, તો ડિસેમ્બરમાં ભગવાને ભગવદ્ ગીતા કીધી અને કુરુક્ષેત્રમાં ઠંડી છે, બધું ટાઈડમાં બાદ વાગ્યા. અને એટલે ભગવાને તરત ઉદાહરણ લીધું કે આ ઋતુઓનું જ બરાબર છે. તરત અર્જુનને કીધું આ શિયાળો ઉનાળો ચોમાસું બદલે ને, એમાં સંસાર બદલતો રહે છે. આ સંસારમાં શરીરો બદલે છે, અને શરીર જેની જ્યારે સંગતિ કરે છે એ પદાર્થો નિત્ય બદલતા રહે છે. માનો આજે આપણી પાસે જે કપડાં છે એ આવતા વર્ષે નહીં હોય, શું કામ? ફાટી જાય છે. ફાટ્યા પછી કપડાં ક્યાં જાય છે ખબર છે? તો એ આપણે જ જાણતા, પણ વળી પાછા નવા કપડાં આવે છે કે નહીં? હે, પરિવર્તન થઈ રહ્યું છે. આજે આપણી પાસે જે મોબાઈલ છે એ આવતા વર્ષે બગડી જશે, એને આપણે ફેંકી દઈશું, વળી નવો લાવશું. પરિવર્તન થાય છે કે નહીં? વસ્તુથી લઈ અને વ્યક્તિ સુધી પરિવર્તન સંસારમાં નિત્ય થાય છે. તમે પ્રત્યેક વસ્તુના ઉદાહરણમાં જોઈ શકો છો. એક વૃક્ષ છે, તે પહેલા નાનો છોડ હોય, પછી મોટું થાય, વૃદ્ધ થાય, સુકાઈ જાય, અને પછી લાકડું બની અને ફર્નિચરમાં વયું જાય. એ ફર્નિચર તે જ્યારે ઉદય ખાઈ જાય ત્યારે વળી પાછું નાશ થઈ જાય. એ ઉદય જ્યારે મરી જાય ત્યારે એ વળી પાછી પંચભૂતના તત્વમાં ભળી જાય. આ છે સંસારનું પરિવર્તન. સમજાય છે? કોઈ વસ્તુ એવી નથી જે અહીંયા સ્થાયી રૂપમાં હોય. એ કુરુક્ષેત્રના મેદાનમાં બે ઉભા ઉભા વિચાર કરે છે કે આ મોસમ ભગવાને ઉદાહરણ નક્કી કર્યું. એમ ભગવાન સાબિતી કરવા માંગે છે કે હે અર્જુન, આ કુરુક્ષેત્ર એમનામ રહેશે, પણ શિયાળો ઉનાળો ને ચોમાસો હર વખતે બદલાતું રહેશે. એમ આ સંસારની અંદર લાખો કરોડો શરીર બદલાતા રહે, પણ એ શરીરની અંદર રહેવા વાળો આત્મા જે છે એ ક્યારેય બદલાતો નથી. સિદ્ધાંત આ છે. સમજ આવે? શરીરો લાખો કરોડો બદલાઈ જાય, હવે શિયાળા ઉનાળા ચોમાસા કેટલાય બદલાય, પણ આ સ્થાન બદલાય છે. આપણે શિયાળો આવશે એટલે સુરતમાં શું કરશું? સ્વેટર પહેરશું. હવે ઉનાળો આવશે ત્યારે વળી પાછા લેંઘા ને કુર્તા ગોતવા નીકળશે, અને ચોમાસું આવે ત્યારે વળી પાછા રેનકોટ ને છત્રી. વિચાર કરો, સ્થાન તો સુરત ને સુરત જ છે, પરિવર્તન આવે છે કે નહીં? એમ આત્મા ઈનો ઈ રહે છે, અને એના શરીરો હંમેશા બદલાયા કરે છે. શ્રીમદ ભાગવતમના એકાદશ સ્કંદમાં સુખદેવ ગોસ્વામી બે ઉદાહરણ આપ્યા. એક છે જ્યોતિ, મીણબત્તીની ઉપર જે જ્યોતિ હોય ને, આપણે જ્યારે મીણબત્તી સળગાવીએ તો આપણને એવું લાગે કે આ મીણબત્તી નિરંતર સળગતી રહે છે. વાસ્તવમાં એની એક જ્યોતિ ઓલવાય, બીજી જ્યોતિ પ્રગટ થાય, ત્રીજી ઓલવાય, ચોથી પ્રગટ થાય. પણ એ પ્રક્રિયા એટલી ફાસ્ટ જઈ રહી છે કે આપણને એમ થાય છે કે એક ધારી છે. સમજાય છે વાત હું કહું? જ્યોતિ વાસ્તવમાં એક સમાન નથી રહેતી ક્યારેય, એ બદલાયા કરે છે. પ્રતિક્ષણ એક પછી એક જ્યોતિ પ્રગટ થતી હોય, આ વિજ્ઞાને સાબિત કર્યું છે. અને ભાગવતમમાં સુખદેવ ગોસ્વામી કહે છે, પણ આપણને એમ લાગે કે મીણબત્તી એક ધારી હળગે છે, કારણ કે પ્રક્રિયા એટલી ઝડપી છે ભક્તો કે એનું હું કે તમે મૂલ્યાંકન કરી શકતા નથી. અને બીજું ઉદાહરણ છે વહેતી નદી. નદી જ્યારે વહેતી હોય, એના વમળ જ્યારે જતા હોય, તો આપણને શું થાય કે ઓલું એકનું એક વમળ જ આવ્યા કરે છે, આપણને એક દેખાય. પણ વાસ્તવમાં પ્રતિક્ષણ નદી અને દરિયાની અંદર તરંગો ઉઠતા રહે છે. સમજાય છે? અને આપણે કોઝવે ઉપર ઉભા ઉભા જોતા હોય તાપીમાં, તો આપણને એમ જ લાગે વાહ એ ખરખું પાણી છે, અને હવાના કારણે પાણી ઉપર તરંગો છે. પણ એ તરંગ વાસ્તવમાં પ્રતિક્ષણ એટલા સ્પીડથી પ્રગટ થાય છે કે આપણને એમ થાય કે ઓલું એકનું એક જ આમ જયા કરે છે. આ આપણો આભાસ છે, પણ વાસ્તવમાં આવું હોતું નથી. તો સમય આ રીતે કાર્ય કરે છે. મહાભારતમાં જોયું છે ને, તો રામાનંદ બી આર ચોપરાએ બનાવ્યું એમાં, હે ને, એક ગોળ ચક્ર ફરતો એને શું કે, મેં સમય હોઉં. આવે છે ને, એ વાસ્તવમાં સમયનું આ કાર્ય છે કે આ સંસારને પ્રતિક્ષણ નાશ કરવો આ સમય કરી રહ્યો છે. પણ આપણને એમ લાગે છે કે સમય હલતો, કારણ કે એટલો સ્પીડમાં જઈ રહ્યો છે. ભાગવતમના ત્રીજા સ્કંદમાં સૂક્ષ્મ સમયનું વર્ણન છે, જેટલો સૂક્ષ્મ સમયને વૈજ્ઞાનિકો સમજી શકતા નથી. માની લો આજથી 5 વર્ષ પહેલાથી વિચાર કરો તો આપણને એવું લાગે છે ને કે હું ઈનો છું, લાગે છે કે નહીં? છેલ્લા 5 વર્ષથી અત્યાર સુધીનું તમારું જીવન જોવો તો તમે એમ જ કહેશો કે હું ઈનો જ છું. શું વાસ્તવમાં આપણે ઈના છીએ? પ્રતિક્ષણ શરીરમાં કોષો બદલતા રહે છે, આ એક સાયન્સ છે, પણ આપણે એને જોઈ શકતા નથી. સમય આટલો સૂક્ષ્મ રીતે કાર્ય કરી રહ્યો છે, પણ આપણે એમ માનવી છે કે હું તો ઈનો ઈ છું. તો આપણું જે માનવું છે કે હું ઈનો ઈ છું એ સત્ય છે. શું કામ? કારણ કે આપણું મૂળ સ્વરૂપ આત્મા છે, અને આત્મા ક્યારેય બદલાતો નથી. પણ જે લોકો આ તત્વને જાણતા નથી શું માને? હું આ શરીર છું અને હું ઈનો ઈ છું. એ જયારે કા સામે જાય ને તો ખબર પડે, લે આપણે મોટા થઈ ગયા. હે, કાં તો આમ રૂમમાં સફાઈ કરતો હોય, એટલે નાના હોય ત્યારનો ફોટો મળે ને તે વિચાર કરે, એટલે એ પહેલા હું કેવો સારો દેખાતો. હે, કાં તો વિચાર કરે પહેલા બહુ નહોતું જામતું, હવે બરાબર થઈ ગયું. તો ત્યારે શરીરનું પરિવર્તન દેખાય, અને આવું જોયા છતાંય તે વ્યક્તિ માનવા તૈયાર નથી કે હું આ શરીર નહીં, હું આત્મા છું. એ ફોટા જોવે છે, ફોટામાં અનેક બદલાયેલા શરીરો જોવે છે, અને તોય એમ માને કે હું આ શરીર જ છું. એમ લગ્નમાં હાવ પટલો હોય, એ લગ્ન પછી જાડો થઈ જાય, પછી એનો આલ્બમ જોતો હોય, તોય કે ના હું તો એનો છું. એને પૂછે આ કોણ છે, તો કે આપણે. આવું થાય છે કે નથી થતું? વ્યવહારિક જીવનમાં ખબર પડે છે કે આ શરીર નિત્ય નથી, પ્રતિક્ષણ બદલે છે. પહેલા તો આવા કઈ માધ્યમ નહોતા જોવાના, પણ હવે તો ફોટો પાડો તરત ખબર પડે. તમારા છોકરા નાના હોય ને, તમારે હર વર્ષે એનો એક ફોટો પાડવાનો, દર વર્ષે એક 15 વર્ષ ભેગા કરો, અને પછી જોવો શરીરમાં પરિવર્તન થાય છે કે નહીં, તમને દેખાશે. આપણી રોજિંદા જીવનની ઘટના છે, અને છતાં નથી સમજતા કે આપણે આ શરીર નહીં, એની અંદર રહેવા વાળો આત્મા છીએ. આ પાછા અંદરથી માનતો ના ના હું એનો જ છું, એમ એ તો સ્વીકાર કરતા જ નથી કે હું બદલી રહ્યો છું. તમે એમ કહો ના જો કેટલા શરીર બદલાણા, ના ના એ હું નો હું જ છું. માનો કોઈના બાળપણનો ફોટો તમે ન ઓળખી શકો, એ મોટો થઈ ગયો હોય, પછી તમે એની ફોટો બતાવો કે આ ભાઈ કોણ છે, એ હું જ છું. માને છે કે આ હું છું, છતાં સ્વીકાર કરતો નથી. આ અટવાઈ ગયો છે જીવામાં. એટલા માટે સમયને સમજવો બહુ જરૂરી છે ભક્તો, કારણ કે સમયનું પરિવર્તન થઈ રહ્યું છે. અને એ પરિવર્તન શા માટે બતાવવામાં આવ્યું છે? એક હજી એક ઉદાહરણ તમને આપું ઘડિયાળનું. હું તમને પૂછું કે અત્યારે સમય શું થયો છે, અત્યારે એક્ઝેક્ટ સમય આપો, કોઈ આપી શકે? માની લો અત્યારે 10:40 આટલી સેકન્ડ આટલી માઇક્રો સેકન્ડ એ પરફેક્ટ સમય કોણ બતાવી શકે? કારણ કે જેવું તમે બતાવો ત્યાં સમય આગળ વયો ગયો હોય, આવું થાય છે કે નહીં? જેવો તમે પ્રયાસ કરશો કે હું સમયને બતાવું, માનો હું કહું કે 10:40 ને 41 સેકન્ડ બોલું, ત્યાં 45 સેકન્ડ પહોંચી ગઈ હોય, આવું થાય છે કે નહીં? આ પરિવર્તન છે કે સંસારમાં કોઈ વસ્તુના મૂળમાં જો જોવામાં આવે તો કોઈ વસ્તુ સ્થાયી રહેતી નથી. આપણને એમ થાય કે થાંભલા જ નથી બદલતા, એમ આજ આપણે કથા કરી તે તો નહીં નહીં છે, એમાંય પરિવર્તન છે. જે લોકો સાયન્સમાં ભણ્યા એને ખબર છે કે પદાર્થનું મૂળ સ્વરૂપ છે એનો અણુ, અણુ નાનો હોય પરમાણુ, પરમાણુ અણુની અંદર પરમાણુ હોય, પરમાણુના મધ્યમાં એક ફોટોન અને એક ફોટોન અને ન્યુટ્રોન હોય છે, અને એની ફરતેની કક્ષાઓમાં ઇલેક્ટ્રોન હોય છે. એ ઇલેક્ટ્રોન ફરતા જ રહે છે, ફરતા જ રહે છે. આ માઇક્રોસ્કોપમાં જોવો ને તો ખબર પડે, આ દિવાલ આપણને ઉભેલી લાગે છે ને, એની અંદર અણુઓ ગતિ કરે છે, આવું આજના વિજ્ઞાને સાબિત કર્યું છે. વાત સમજાય છે? તો સ્થાયી રૂપમાં કોઈ વસ્તુ આ સંસારમાં ઊભી રહેતી નથી, બધા ભાગ ભાગ જ કરે છે એને, કારણ કે કોઈ ચક્ર એવો નથી જે સ્થિર ઊભું રહી શકે, હે, બધા ચક્ર ફરતા રહે છે. એટલા માટે કે સમય તરત જ પસાર થઈ જાય છે. તો આ જે પરિવર્તન છે એ પરિવર્તન કેવું છે, અથવા તો એ પરિવર્તનના કારણે જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે એ સ્થિતિ કેવી છે? તો ભગવાન કહે છે અનિત્ય. સમયના કારણે જે સ્થિતિ પ્રકટ થાય છે એ સ્થિતિ અનિત્ય છે. તમે જુઓ આ સંસારની અંદર બધું અનિત્ય છે, સુખ દુઃખ, માન અપમાન. માની લો આપણા જીવનમાં સુખ આવે, એ સુખને આપણે બોલાવા જ આવી છે કે ભાઈ અમારા ઘરે બહુ દુઃખ થઈ ગયું છે, હવે તમે ઘડીક આવો. સુખ આપણા બોલાવાથી આવતો અને દુઃખ એ આપણે જોતું ને તોય આવે છે. સુખ બોલાવાથી આવતું નથી, દુઃખ નથી જોતું છતાં આવે છે. એનો સમજવાનો સિદ્ધાંત એ છે ભક્તો કે સુખ અને દુઃખ એ આપણા કંટ્રોલમાં છે નહીં, અને તોય આપણે મથવી છે. ભગવાન બતાવી રહ્યા છે અનિત્ય છે સુખ અને દુઃખ. સુખ અહીંયા ટકતું નથી અને દુઃખ એ નથી ટકતું. સુખ અને દુઃખનું આવવું અને જાવું એ આ ઋતુઓની સમાન છે, જેનું વર્ણન મેં તમને 5-7 ઉદાહરણો સાથે કર્યું કે જેમ ઋતુઓ નિરંતર બદલાતી રહે એમ સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, આખી એક શૃંખલા જેને સાયન્સની ભાષામાં લૂપ સેટિંગ કહેવાય, એ ગોઠવાયેલી છે. તમારા જીવનમાં સુખ છે એનો અર્થ એ છે કે એની પાછળ દુઃખ નિશ્ચિત આવવાનું છે, અને આજે તમારા જીવનમાં દુઃખ છે તો નિશ્ચિત એની પાછળ સુખ આવી રહ્યું છે. તમે તડકા છાયાને એક હારે જોયો છે? ગામડે રહ્યા ને ખબર હોય, વાદળ જયારે હાલતું હોય ને તો એની હારે હારે નીચેનો પડછાયો હાલતો હોય, હે ને? તો અમે નાના હતા ને તો એમાં દોડતા એની પાછળ. તો એ સિદ્ધાંત અહીંયા લાગુ પડી રહ્યો છે કે એ છાયડો આવે ને તો મજા આવે, એમ થાય કે આવું વાતાવરણ રહે ને તો રમવાની મોજ પડી જાય, કારણ કે નાનો એવો ચપ્પલ પહેરવાની આદત હોય નહીં અને નીચે ગરમ. પણ એ જયારે વાદળ ઉપર આવી જાય છાંયો, તો એવી ઈચ્છા થાય કે આ છાંયો એમનામ રહે ને તો સારું, તો આપણને મજા આવે. પણ બને એવું કે 5 મિનિટમાં એ છાંયડો આગળ વયો જાય, વળી પાછો એની પાછળ ધડકો આવે. આ તમારે જોવું હોય ને તો ઉનાળામાં તમે ગામડાઓમાં જાજો, જે ખુલ્લા ખેતર હોય, ખુલ્લી જગ્યા, ત્યાં તમને આ સ્પષ્ટ દેખાય છાંયડો છે, તડકો છે. આ ખેતી માર જે રહ્યા હોય ને એને ખબર હોય, સમજે? તો એ જે એક પછી એક આવ્યા જ કરે છે, એમ સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે એમાં મારું તમારું કઈ હાલતું નથી, કારણ કે આપણા હાથમાં છે. મને પ્રશ્ન થાય કોણ મોકલે છે આ સુખ અને દુઃખ? તો ભગવાન કહે છે પ્રકૃતિ. પ્રકૃતિ કોણ છે? મયાધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. આગળના અધ્યાયમાં ભગવાન કહે છે અર્જુન આ પ્રકૃતિ જે છે એનો સ્વામી હું છું. અને ત્યારે પ્રશ્ન ઉઠ્યો કે ભગવાન તમે સ્વામી છો તો ભાઈ આ સુખ દુઃખને બંધ કરો, હે, આ તમારા કહેવાથી જો આ બધું થાય છે તો ધંધો બંધ કરો ને. પણ ભગવાને પેલા ના પાડી. મેં તમને ભૂમિકામાં સમજાવ્યું કે ભગવાન સુખ અને દુઃખનો ક્યારેય નાશ કરવાના નથી. ભગવાન ભક્તને એવી ટ્રેનિંગ આપે છે કે એ દુઃખને સહન કરી શકે અને સુખને સહન કરી શકે. તમે એવું ન માનતા કે આ પરિવર્તન ખાલી અહીંયા છે, ભગવાનના ધામની અંદર રહીતે પરિવર્તન નિત્ય થતું રહે છે. આધ્યાત્મિક જગતમાં તે ગોલોક વૃંદાવનમાં એ પરિવર્તન થાય છે. કેવી રીતે? આપણે એમ માનતા હોય કે ભગવાન શ્રી કૃષ્ણ, તમે કથામાં સાંભળ્યું છે કે નિત્ય 15.5 વર્ષના રહે છે, તો હું 15.5 ના જ રહેતા છે? નહીં, એનામાં વૃદ્ધિ થતી જાય છે. પણ ઈ ક્યારેય 15.5 થી ઉપરના દેખાતા નથી. ઈ આમ એમનામ દેખાય, પણ પરિવર્તન એનામાંય ચાલુ છે, પણ એને પરિવર્તન કહેવાય નહીં. એના માટે શાસ્ત્રમાં એક શબ્દ છે, નવ સોખ્યમ એવો કઈક શબ્દ છે, અને ચૈતન્ય ચરિતામૃતમાં એની વ્યાખ્યા છે, આમાર માધુર્ય નિત્ય નવ નવ હઈ, ચૈતન્ય મહાપ્રભુ કહે છે. ભગવાનના જે ગુણ છે એ ભગવાનના ગુણ આજે જે છે તો કાલે એનામાં વૃદ્ધિ થઈ જાય છે, એ વધતા જાય છે. અને રોજ રોજ એ ગુણોના કારણે એ ગોલોક વૃંદાવનમાં ભક્તોને નવું નવું આસ્વાદન થાય છે. હવે માની લો એકની એક સ્થિતિ ભગવાનના ધામમાં હોય તો તમને લાગે છે આ જીવ ને અટકે? ત્યાં રોજ એના ઈદ કૃષ્ણને જોવાના હોય, એના ઈદ રાધા રાણી, એના ઈદ બધા પાર્ષદો હોય તો આ રે એમ છે ને? હે, પરિવર્તન ન્યાય છે. ન્યાય ભગવાન રોજ નવા નવા દેખાય હે ને, એટલે મહાપ્રભુએ કહ્યું છે અમાર માધુર્ય નિત્ય નવ નવ હઈ. કારણ કે પરિવર્તન ભૌતિક સંસારનો નિયમ એવું નથી, આધ્યાત્મિક સંસારનો નિયમ છે. શું કામ? કારણ કે એ જ આધ્યાત્મિક સંસારનું ઊંધું પ્રતિબિંબ છે આ ભૌતિક જગત. એટલા માટે પરિવર્તન બે જગ્યાએ થાય છે, પણ ન્યા વૃદ્ધિ થાય છે, ન્યા પરિવર્તન થાય છે, શું થાય? બધું વધતું જાય, વૃદ્ધિ થતી જાય. અને આ ભૌતિક જગતમાં પરિવર્તન થાય તો અહીંયા બધું નાશ થતું જાય. તમે વિચાર કરો આ વસ્તુ છે કે નથી? અહીંયા જે પરિવર્તન થશે, માનો શરીરો બદલાતા રહે છે તો શું થાય છે? બાળપણથી યુવાની અને યુવાનીથી વૃદ્ધાવસ્થા જે મૃત્યુ બાજુ લઈ જાય છે. જ્યારે આધ્યાત્મિક જગતમાં મૃત્યુ છે જ નહીં, વૃદ્ધાવસ્થા છે જ નહીં, છતાં આનંદમાં વૃદ્ધિ થતી રહે છે. સમજાય છે? તો પરિવર્તન ભૌતિક જગતમાં પણ છે, પરિવર્તન આધ્યાત્મિક જગતમાં પણ છે. કારણ કે પરિવર્તન થવું એ નિત્ય છે, પરિવર્તનશીલતા જેને કહેવાય એ નિત્ય છે. આ એક ખૂબ જટિલ સિદ્ધાંત છે, અને મને એવું લાગે છે કે તમારા મગજમાં ઠીક ઠીક ઘૂસતો નથી. હા, અમુક અમુક ભક્તો સમજે છે, અને અમુક અમુક બિચારા બગા ખાઈને પોતાની કૃતજ્ઞતાને પ્રકટ કરી રહ્યા છે કે હે પ્રભુ, તમે જે બોલો છો એમાંનું કાંઈ અમારામાં જાતું. કાંઈ વાંધો નહીં. તો અર્જુને પૂછ્યું કે ભગવાન તમે આ કહો છો કે આ સુખ દુઃખનું આવવું એ કાળના આ ઋતુઓની સમાન છે, અને સુખ આવશે અને દુઃખ આવશે, આ બધું સમજાતું નથી, સીધું કે હું કરવું જોઈએ? ભગવાન કહે છે તિતિક્ષવ, સહન કરો. બીજું શું? ભગવાને એક એક જ શબ્દમાં જવાબ આપ્યો, સહન કરો. જો ભક્તોના જીવનમાં દુઃખ જ્યારે આવે ભક્તો એને સહન કરે છે, સુખ આવે એને સહન કરે. ભગવાન કહે છે સુખ અને દુઃખ ને બે ને તિતિક્ષવ, સહન કરો. દુઃખ સહન થાય, સુખ ને કેમ સહન કરવું? છે કોઈ રસ્તો? ભગવાને તો બીજું આપી દીધું સીધું, એ સુખ દુઃખ માન અપમાન, અપમાન સહન થાય, માન ને કેમ સહન કરવું? કોઈ પ્રક્રિયા તો હોવી જોઈએ ને. એટલા માટે ભગવાનના ભક્તો આને પોતાના જીવનમાં સાબિત કરીને બતાવે છે. માનો શુદ્ધ ભક્ત જે હોય એ દુઃખ કેવી રીતે સહન કરે? બે રીતથી. યા તો એવું માને કે આ મારા કર્મનું ફળ છે, એના જીવનમાં જયારે દુઃખ આવે તો એ દુઃખને સોલ્વ કરવાનો પ્રયાસ ન કરે. આપણા જીવનમાં દુઃખ આવે ને તો આપણે માંડવી દોડવા હે ને, ઓલાને કહેવે મને હેલ્પ કરે, મારે તકલીફ થઈ ગઈ છે, ઓલાને બોલાવે તું મને હેલ્પ કરે, સગા સંબંધી બધાને ભેગા કરે. પણ વાસ્તવિકતા એ છે કે એનાથી ક્યારેય દુઃખ નિવૃત્તિ થતી નથી, અને ઉલટાનું વધે. એને પેલા વાત નાની હોય, પછી બીજાને કહે એટલે વળી મોટું થાય, પછી ઓલાને કહે ઓલા ભાઈને આ પ્રોબ્લેમ છે ખબર, અને એ પ્રોબ્લેમ વધતો જાય. જ્યારે એક ભક્તના જીવનમાં દુઃખ આવે તો એ માને છે કે મારા કર્મના કારણે આવ્યું છે, અને એમાં એ ખુશ હોય. અને જે આવું નથી માનતા એ બીજું શું માને? આ ભગવાનની કૃપા છે. જેમ કે કુંતી મહારાણી, સંસારના લોકો ભગવાન પાસે જઈને સુખ માગે, કુંતી મહારાણી કહે છે પ્રભુ દુઃખ આપો. ભાળ્યો છે ઇતિહાસમાં કોઈ ભક્ત આવો જે ભગવાનની પાસે પ્રાર્થના કરે છે દુઃખ આપો ભગવાન? કે ભગવાનને પૂછ્યું કેમ? કારણ કે હે પ્રભુ, જ્યારે જીવનમાં દુઃખ હોય ને ત્યારે તમારું વિસ્મરણ ક્યારેય થતું નથી, અને તમારું વિસ્મરણ ન થાય એટલા માટે તમારી ભક્તિ અમારા મનમાં અમારા હૃદયમાં નિરંતર રહે છે. અને જો તમે વયા જશો અહીંથી દ્વારકા, અને પછી અમારો સુખનો સમય આવશે, અને એ સુખના સમયમાં અમે તમને યાદ રાખશું કે નહીં, આમાં મને બહુ મોટો સંશય છે કુંતી મહારાણી કે. અને એટલા માટે ભગવાનને કહે છે દુઃખ આપો. જુઓ, આ શુદ્ધ ભક્તોનું લક્ષણ છે. અને આપણને એમ થાય ભક્તિ ન કરાય આ ભક્તો કેટલા દુઃખી થાય છે. દુઃખી થવાની વાત, ભગવાન પાસે વરદાનના રૂપમાં કુંતી મહારાણી દુઃખ માગી રહી છે, આ શુદ્ધ ભક્તોનું લક્ષણ છે. શું કામ? કારણ કે દુઃખ હોય ને ત્યારે એક સેકન્ડ ભગવાન ભૂલાતા નથી, અને સુખ હોય ત્યારે અમે કર્યું છે બધું, ત્યારે ભગવાન યાદ ન રહે. એટલા માટે દુઃખ જયારે આવે તો ભક્ત ખુશ થાય, એનું એક બહુ ટોપ સિક્રેટ છે. પણ આજ હું તમને કહી દઉં, ભક્તો દુઃખમાં સુખી હું કામ થાય? કારણ કે એને ખબર છે કે આ દુઃખ આપણા કર્મના કારણે આવ્યું છે, અને જો હું અત્યારે દુઃખ ભોગવી લઈશ તો મારે આગળ દુઃખ ભોગવવું પડશે નહીં, મારા કર્મો ઓછા થાય છે, એટલે એ ખુશ હોય દુઃખમાં. અને ઓલા જે ભક્તિ ન કરતા હોય એને એમ થાય ઓહો દુઃખ ક્યાંથી આવી, એ સુખની ઈચ્છા કરે. અને ભક્તોના જીવનમાં જ્યારે સુખ આવે ને ત્યારે એ સુખમાં ભક્તો દુઃખી થાય છે. શું કામ? કારણ કે જો અહીંયા સુખ ભોગવે તો ન્યાય એના હારા કર્મો કપાય ઉપર, સમજ પડી? આ તો એક સામાન્ય ભક્તની વાત છે કે આવું વિચાર કરે કે મારા જીવનમાં દુઃખ આવે કારણ કે મારા ખરાબ કર્મો કપાઈ જશે, અને સુખ ન આવવું જોઈએ કારણ કે જો સુખ આવશે તો સારું બેલેન્સ વપરાઈ જાય. પણ જે એનાથી ઉપર જે ભક્તો છે, મને જે શુદ્ધ ભક્તો છે, જેમ કે સુદામા, ભગવાને સુદામાને દ્વારકા આપી દીધી, પણ સુદામા કે એની પત્નીએ ક્યારે એનો ભોગ કર્યો? એને માન્યું કે આ કૃષ્ણની કૃપાથી મળ્યું છે, એની સેવામાં લગાડો, અને કૃષ્ણ ભાવનામૃતના પ્રચારમાં એ બધા ધનનો ખર્ચ કરી નાખ્યો એને. ઇતિહાસ બોલે છે આ ભક્તોનો. કારણ કે ભક્તના જીવનમાં જયારે સુખ આવે ત્યારે ભક્ત એ સુખનો સ્વીકાર કરતો નથી, એ માને છે કે ભગવાનની કૃપાથી મળ્યું છે તો ભગવાનની સેવામાં લગાડવું જોઈએ, એ ક્યારેય પોતાની સેવામાં લગાડતો નથી. આ ભક્તનું લક્ષણ છે શુદ્ધ ભક્તો. એટલે હવે એના જીવનમાં સુખ આવે દુઃખ આવે એને તો કોઈ ફરક નથી, તકલીફ કોને પડે છે? આપણી જીવન થોડુંક દુઃખ આવે, પ્રભુજી હમણાં માળા નહીં થાય, હમણાં સત્સંગમાં નહીં અવાય, ધંધામાં મંદી છે, તમે પ્રવચન આપો અમે નહીં આવી, આપણી સ્થિતિ છે. શુદ્ધ ભક્ત શું કરે જાણો છો? જીવનની કોઈ પણ સ્થિતિમાં કૃષ્ણની સેવા નથી છોડતો, બાકી બીજું બધું ભલે છૂટી જાય. અને એને ભગવાન સાક્ષાત રૂપમાં આવે. આપણે કામ 2 કલાક માળા કરવી, 22 કલાક સંસારનો ભોગ કરવો, અને તોય આપણે ભગવાન જોતા છે. 16 માળા કરીને જાણે ભગવાન ઉપર ઉપકાર કરતા હોય, પ્રભુજી કેમ સાક્ષાત્કાર નથી થતો? એમ થઈ જાય, પહેલા સાધના કરો, પરિપક્વ બનો, તત્વને સમજતા શીખો, આ તત્વને જીવનમાં આચરણ કરતા શીખો, અને પછી ભગવાનને જોવાની ઈચ્છા કરો. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પ્રભુપાદ કહે છે કે ભગવાનને જોવાની જરૂર નથી, તમે અહીં ભજન એવું કરો કે ભગવાનને એમ થાય કે આલુ મારા ભક્તને જોવા જાઓ. એમ અને આપણે કરવું નહીં કાંઈ વાતો સિવાય, પછી કે આપણી પ્રગતિ નથી થતી, એમ આમ નામ નહીં થાય. જ્યાં સુધી સુખ અને દુઃખને સહન કરતા નહીં શીખો ત્યાં સુધી આપણું આવેલું સાંસારિક દુઃખ આપણને ભક્તિમાંથી વિચલિત કરી જાય છે. એને એક દીવો સળગતો હોય અને અચાનક એક પવનનો સપાટો આવે, દીવો બુજાઈ જાય, એમ આપણે તે ભક્તિની જ્યોત માંડ માંડ કંઈક હૃદયમાંથી બહાર કાઢી હોય અને ત્યાં માયારૂપી એક સપાટો આવે, બધું સાફ. જેટલી સાધના થોડી ઘણી ભાંગલી તૂટલી કરી હોય બધું સાફ, વળી પાછો પહેલેથી મહેનતમાં લાગે, આપણું ચાલી રહ્યું છે. કારણ કે તિતિક્ષવ તિતિક્ષાનો જે ગુણ છે એ આપણી અંદર છે નહીં. સુખ આવે તોય આપણે વિચલિત, દુઃખ આવે તોય વિચલિત. એમ સુખમાંય ભગવાન ભૂલાય છે અને દુઃખમાંય ભગવાન ભૂલાય છે. જ્યાં સુધી આ તિતિક્ષવનો ગુણ આપણામાં નહીં આવે ત્યાં સુધી ભગવાન ક્યારે યાદ રહેવાના નથી. એટલા માટે ભગવાન કહે છે સહન કરો, અને ધીર પુરુષ અને કૃષ્ણની કૃપા માની અને સહન કરે છે. ભગવાન જે ધીર પુરુષની વ્યાખ્યા કરી રહ્યા છે, ધીર સત્રને મોહી હતી, એ મોહિત નથી થતો. શા માટે? કારણ કે આ સંસારને જવા દે છે, આ સંસારમાં કઈ લેવાનું છે નહીં, અને ભગવાનની ચોઈસ કરે છે. બ્રહ્માજી પોતાની સ્તુતિમાં કહે છે નમો દેવ વરમ વરેણ્યમ. આ સંસારની અંદર જો વરણ કરવા જેવા કોઈ હોય તો હે પ્રભુ તમે છો. અને એવા લોકો, બ્રહ્માજી જેવા ભક્તો હોય તે ભગવાનની શરણ લે છે. અને આપણે શું કરીએ છીએ? આપણે કથા સાંભળી કે બ્રહ્માજીનું કમળ ઉપર પ્રાકટ્ય થયું, બ્રહ્માજીને કઈ ખબર નહોતી, ખબર નહોતી. બ્રહ્માજીએ શું કર્યું? તપસ્યા કરી. અને આપણે જીવનમાં દુઃખ આવે, આપણને ખબર ન હોય શું કરવું, તો આપણે શું કરવી? આપણે બાજુવાળાની સલાહ લેવી. બ્રહ્માજી આ કર્યું. કથાઓનો અર્થ એ છે કે જીવનમાં આને એપ્લાય કરતા શીખો, નહીતર ભક્તિ આગળ કેવી રીતે વધશે? કે જ્યારે જ્યારે દુઃખ આવે જીવનમાં કે સુખ આવે, શરણાગતિ ભગવાનની લેવી જોઈએ. બ્રહ્માજી ભગવાનના શરણમાં ગયા, તરત સોલ્યુશન આવી ગયું. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે, અને ભગવાને સીધું જ્ઞાન, ચાર વેદ, 108 ઉપનિષદ, પુરાણ, વેદાંત સૂત્ર, બ્રહ્મ બધું નાખી દીધું. સીધું અહીંથી ઉઠાવ્યું, કોપી કર્યું, અહીંથી પેસ્ટ. બ્રહ્માજીના હૃદયમાં નહીં ગુરુકુળ, નહીં કઈ ભણવા જવાનું, કોઈ વસ્તુ નહીં. ભગવાનની કૃપા હોય ને તો ભણવું ન પડે, નહીતર થેલા લઈને સ્કૂલે જવું પડે. હા, સમજાય? એટલા માટે ધીર પુરુષ એ છે કે પોતાની આસપાસ જે કાંઈ થઈ રહ્યું છે એ બધી પરિસ્થિતિ ઉપર વિચાર કરી અને પછી એ સ્થિતિને જીવનમાં ગ્રહણ કરે છે. આને ધીર કહેવાય. મારે ભાવેશ પ્રભુ એકવાર મને કહેતા કે પ્રભુજી, અમે તો એવું સમજતા ધીર પુરુષ એટલે જન્મ મૃત્યુમાં જે ન ગભરાતો હોય, હવે મરી ગયા પછી કોને ખબર છે તું ધીર રહેવાનો છો કે નહીં. હે, વાસ્તવમાં ધીર આ છે જે જીવનના પ્રત્યેક પરિવર્તનને ભગવાનની કૃપાના રૂપમાં ગ્રહણ કરે, આ ધીર પુરુષ છે. અને આ રીતે ભગવાને ધીર પુરુષની વ્યાખ્યાને અહીંયા પૂર્ણ કરી. અને હવે બે શબ્દ આ શ્લોકમાં બાકી રહ્યા છે, એક છે કૌંતેય અને બીજું છે ભારત. કૌંતેય ભગવાન એટલા માટે કહી રહ્યા છે કે કુંતી મહારાણીની જે સહનશીલતા હતી, અર્જુનને ઉદાહરણ આપી રહ્યા છે કે અર્જુન સહનશીલ જો બનવું હોય તારી માતા કુંતી જેવું થવું જોઈએ. શું કામ? કુંતીનો જન્મ થયો વસુદેવને, વસુદેવની બહેનના રૂપમાં સુરસેનને ત્યાં. સુરસેને એ કુંતીને ગિફ્ટ કરી, કોને? રાજા કુંતી ભોજને. વિચાર કરો, એ કુંતીને દુઃખ નહીં થયું હોય એના પિતાને છોડીને એક બીજા વ્યક્તિ પાસે જવાનું, એને સહન કર્યું. ત્યાર પછી દુર્વાસા ઋષિ આવ્યા, એના શ્રાપથી બચવા માટે એને મંત્રો લીધા. કર્ણનો જન્મ થયો, કર્ણનો જન્મ થયો, કર્ણને નદીમાં વહાવી દીધો. હવે પોતાના પુત્ર નદીમાં છોડી દીધો છે, એ કુંતીને રાત દિવસ દુઃખ નહીં થતું હોય મનમાં, એને સહન કર્યું. કર્ણ જ્યારે એને ખબર પડી કે કર્ણ મારો પુત્ર છે, અને એને નજર સામે એ કુરુઓની સભામાં વારંવાર કર્ણનું અપમાન જોયું, એ કુંતીને હૃદયમાં દુઃખ નહીં થતું હોય, એને સહન કર્યું. પોતાના પાંચેય પુત્ર જુગારમાં બધું હારી ગયા, કુંતી મહારાણીએ સહન કર્યું. મહાભારતના એક એક પ્રસંગ તમે જુઓ, પાંડુ રાજાનું મૃત્યુ થઈ ગયું, પાંચ સંતાનોની જવાબદારી એકલાની ઉપર, છતાં કુંતીએ સહન કર્યું. સહનશીલતાનું સૌથી બેસ્ટ ઉદાહરણ જો હોય એ છે કુંતી મહારાણી. જીવનના પ્રત્યેક મોડ ઉપર એણે સહનશીલતા છોડી નથી, અને એટલે જ ભગવાનને સૌથી પ્રિય છે. અને એટલા માટે શ્રીમદ ભાગવતમની અંદર સ્તુતિઓનો પ્રારંભ જ્યાં થાય છે, સૌથી પહેલી સ્તુતિ આ કુંતી મહારાણીની છે. એક સ્ત્રી દ્વારા ભગવાનને જે સ્તુતિ થઈ એને ભાગવતમમાં પહેલા નંબરનું સ્થાન છે. આ કુંતી સ્તુતિ ભાગવતમના પહેલા સ્કંદના 8મા અધ્યાયમાં છે. એટલા માટે ભગવાન કહી રહ્યા છે કે અર્જુન, તું જે આ શોક કરવા ઊભો છો કે આ આ મારા જે સગા સંબંધીઓ છે એ મરવાના છે, હેને, પણ આ તારે કરવું જોઈએ નહીં, તું સહન કર. કૌંતેય કહી અને ભગવાન કહી રહ્યા છે કે કુંતીની જેમ તારે સહન કરવું જોઈએ. અને એક જ શ્લોકમાં અર્જુનને બે સંબોધન, ભારત, ઓલું માતૃપક્ષમાંથી હતું, હવે પિતાના પક્ષમાંથી આપે છે. કે તારી પરંપરા જો, ભરત મહારાજ જ્યારે નાના હતા સિંહને પકડીને કહેતા મોઢું ખોલ, દાંત ગણવા છે તારા મારે, એ ભરત મહારાજ જેના વંશમાં અર્જુનનો જન્મ થયો છે, અજગરના દાંત તોડી નાખતા. અને અજગર ને તમ જાડવે વીટાળીને બાંધી દેતા, 100 સિંહ ને પૂછડીએ પકડીને ખેઈને જંગલમાં ઘા કરી દેતા. ઈ ભરત મહારાજ જેના વંશમાં અર્જુન નો જન્મ થયો છે અને ભગવાન કહી રહ્યા છે ભારત. અર્જુન તું તારી પરંપરા જો, તારી પરંપરામાં કેટલાય લોકોને દુઃખ આવ્યા છે, લોકોએ શું કર્યું, સહન કર્યું છે. એટલા માટે ભગવાન હવે એક અંતિમ સિદ્ધાંત આપી રહ્યા છે, અર્જુન પરેશાની તકલીફ આ સંસારમાં હંમેશા રહેવાની છે, એને નથી હું સુલઝાવી શકતો, નથી તું સુલઝાવી શકતો. ભગવાન કહે છે કે મારી પ્રકૃતિમાં હું ક્યારેય બાંધછોડ કરતો નથી, કોઈના માટે નહીં, એ ચાહે ભક્ત હોય કે અભક્ત હોય. પણ ભગવાન એક રસ્તો બતાવે છે, અર્જુન કે હવે તમે સોલ્યુશન કરતા જ નથી તો કરવાનું હું ઈ ગયો હે. અને આપણે એની જ વાતે છીએ કે હવે હું કરવાનું છે, બસ એ જે પરેશાની છે, જે તકલીફો છે, એનાથી ઉપર ઉઠી જાવ. જીવનમાં સુખ આવે કે દુઃખ આવે, આપણને સ્પર્શ કરવું જોઈએ નહીં. માત્ર સ્પર્શસ્તુ કૌંતેય, ઇન્દ્રિયોના દ્વારા મળતા એ સુખ અને દુઃખ એ આપણા જીવનને, આપણા આત્માને, આપણા મનને, આપણી બુદ્ધિને ક્યારેય વિચલિત કરવા જોઈએ નહીં. એટલા માટે ભગવાન કહે છે પરેશાની કોઈ દી જવાની નથી, ભક્તોના જીવનમાંથી નથી ગઈ, તમારા જીવનમાંથી નહીં જાય, અને સામાન્ય વ્યક્તિના જીવનમાંથી પરેશાની કોઈ દી જવાની નથી. સામાન્ય વ્યક્તિ પરેશાનીને સુલઝાવવાનો પ્રયાસ કરે, અને જે ભક્ત હોય બધું ભગવાન ઉપર છોડી અને ભજન કરે. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. તો એટલા માટે આપણે તે સુખ અને દુઃખોથી ઉપર ઉઠવું પડશે. આ સાંભળવામાં જેટલું સરળ છે, અનુભવ કરવામાં એટલું જ કઠિન છે. એટલે આને કોઈ યોગ્ય ગુરુના માર્ગદર્શન હેઠળ રહી અને શીખવું જોઈએ. તો ભગવાન અર્જુનના દ્વારા એક કાર્ય કરાવવા માંગે છે. આ શ્લોક એ પણ નિર્દેશ કરે છે કે એક ડાકુ હતો જેનું નામ હતું અંગુલીમાલ. ભગવાન બુદ્ધના સમયમાં એને એવી ટેવ માણસોને મારી નાખે, માર્યા પછી એની આંગળી કાપી લે અને એ આંગળીનો ગળામાં હાર પહેરે, એમાં એને મજા આવતી. નગરપાલિકા પ્રશ્ન કરે છે હું કામ પહેરતો હતો, એને મજા આવતી હતી. એટલે તો એકવાર ભગવાન બુદ્ધ ના ગયા, તો ભગવાન બુદ્ધ ગયા તો ઘણા લોકોએ કીધું ત્યાં ન જાઓ, બોલો ખૂંખાર ડાકુ રહે છે. એ બુદ્ધ કે કઈ વાંધો નહીં, જવા દો. ભગવાન બુદ્ધને આવતા જોયા તો એનાથી ઓલો ડાકુ થોડોક આમ એને મનમાં લાગ્યું કે નહીં કંઈક સારો માણસ છે. તો ભગવાન બુદ્ધે એને પૂછ્યું કે તારું નામ અંગુલીમાલ છે? કે હા. અને અંગુલીમાલ નામ એટલે પડેલું કારણ કે અંગુલીનો અર્થ છે આંગળી અને માલ એટલે માળા. આંગળીની માળા પહેરતો, એનું ઓરિજિનલ નામ તો કઈ ખબર નથી. તો ભગવાન બુદ્ધે કીધું અચ્છા તું બહુ ખૂંખાર છો, મેં સાંભળ્યું છે બધાને મારી નાખે છે. એ કે હા, પણ તમને નહીં મારું કારણ કે તમે સાધુ છો. ભગવાન બુદ્ધ કે તું મારવાની વાત છોડ, મારું એક કામ કરીશ. કે હા. એ કે સામે એક ઝાડ છે, એમાંથી એક ડાળી તોડતો આવ્યો. બોલો કે એમાં શું મોટી વાત છે? ગયો અને તરત નાની કીધી હતી મોટી જબર તોડીને લાવ્યો. ભગવાન બુદ્ધને કીધું લ્યો આ ડાળી. ભગવાન બુદ્ધ કે કામ કર અને પાછી ને આ ચોંટાડતો આવ્યો. અને અંગુલીમાલનો મગજ ગયો, એ ગયા તમે સાધુ થઈને આવા ધંધા કરાવો, પેલા તમે કીધું ડાળી તોડતો હોય હું તોડીને લાવ્યો, હવે ગયો છો ને જોડતો આવ્યો. તમને એટલી ખબર નથી કે જે એકવાર તૂટી જાય એ ફરી પાછું જોડાય. ભગવાન બુદ્ધ કે આટલો બધો બુદ્ધિમાન છો તો તને એટલી ખબર નથી કે તું જેને કષ્ટ આપી રહ્યો છો, તું જે લોકોને મારે છો તો એને કેટલું કષ્ટ થાય છે એનો વિચાર કર્યો છે? જયારે આ ઝાડની ડાળી મેં તને તોડવાનું કીધું તે તોડી નાખી, એમ તું આ સંસારમાં લોકોને તું મારી નાખે છો, પણ એ લોકોને મારવામાં એને મરવામાં કેટલું કષ્ટ થાય છે એ જાણે છો? અને અંગુલીમાલને થયું કે હારું વાત તો સાચી છે, કારણ કે કષ્ટનો જયારે પોતે અનુભવ કરે તો ખબર પડે ને. આપણને એમ આપણે કોકને મારે મારે જ કરતા હોય અને પછી કોક આપણને જયારે એક મારે પછી ખબર પડે ગાળું વાગે ખરું. હે, જો દુઃખનો અનુભવ કરો તો ખબર પડે ને. એમ ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે કે અર્જુન તારા માધ્યમથી હું ધર્મની સ્થાપના કરવા માંગુ છું. તું ક્યારનો કહે છે મારે લડવું નથી, આને જ કરવું તેને જ કરવું, તું શું મને તારા માટે લડાવું છું? ધર્મની સ્થાપના કરવી છે મારે, એટલા માટે તને માધ્યમ બનાવ્યો છે. હેને? તમે એમ છે કે મારા સગા છે, મારા સંબંધી છે, એ મરી જાય તો ગામ ના મરે એનું હું? ભગવાન પ્રશ્ન કરે છે. આપણે આપણા જીવનનું સુખ દુઃખ જોઈ છે. આપણા ઘરે જયારે દુઃખ આવે તો આપણે દુઃખી થઈને હો હા કરી મૂકવી ઘરમાં, પણ બીજાના ઘરે જયારે દુઃખ આવે છે ત્યારે આપણે એનું કઈ કરતા? કૃષ્ણ કહે છે, મારે અર્જુન તારા એકના ઘરનો પ્રોબ્લેમ સોલ્વ નથી કરવો, આ અનંત કોટી બ્રહ્માંડમાં જેટલા ઘર છે એ બધાનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે, એટલે તને રથ ઉપર ઉભો રાખ્યો સાહેબ. અને ક્યારનો કહે છે, મારા બાપા છે, મારા દાદા છે, મારા ગુરુ છે, શું દુઃખ તારા એકલાના ઘરમાં છે? પૂછો સંસારની અંદર જઈ અને કયું ઘર એવું છે જ્યાં દુઃખ નથી? બીજાના દુઃખને જયારે જોશો ને તો આપણને લાગશે કે આપણે બહુ સુખી છીએ, પણ આપણે કોઈનું જોયું જ નથી. કારણ કે આપણા દુઃખ જોવા સિવાય બીજાના દુઃખ જોવાની આપણને ફુરસદ જ નથી. બીજાનું જોવો તો ખબર પડે કે આપણને જીવનમાં કેટલું સુખ મળ્યું છે. ભગવાન એ કહી રહ્યા છે કે તું ક્યારનો કહેશો કે મારા મરી જાય ને મારે દુઃખ થશે ના થાય ને તે થાય, તે તારી એકલાનું દુઃખ જોવાનું? ભગવાન કહે છે આખા સંસારનું દુઃખ જોવાનું છે, અને આખા સંસારના દુઃખના દૂર કરવા માટે મારે ધર્મની સ્થાપના કરવી છે. અર્જુન તારા માધ્યમથી, આ છે કૃષ્ણ કોન્શિયસનેસ. ઘણી વાર લોકો એમ કે તમે ઇસ્કોન વાળા એકના એક છોકરા હોય એને લાલ કપડા પહેરાવી દો, સાધુ બનાવી દો, પછી એના મા બાપનું શું? એના મા બાપ આખી જિંદગી રોતા રહે, રોવે. એક મા બાપને રોડાવી અને દુનિયાના હજારો મા બાપને હસતા કરે છે, એટલા માટે લોકો સાધુ બને છે. વાત સમજાય છે? એક પરિવારને દુખી કરી સંસારના લાખો પરિવારને સુખ આપે છે. આ છે કૃષ્ણ કોન્શિયસનેસ, કૃષ્ણ ભાવનામૃત, જે શિલ પ્રભુપાદજી એમના જીવનમાં સાબિત કરીને બતાવ્યું. પ્રભુપાદજીએ પોતાનું ઘર છોડ્યું, પત્ની હતી, છોકરાઓ હતા, બધા હતા, છોડી દીધા બધાને. શું કામ? આ સંસારનું મારી તમારી જેવાનું કલ્યાણ કરવા માટે. એને એક સાધુની આ ભાવના હોય છે, આ કૃષ્ણ ભાવનામૃત છે. કારણ કે કૃષ્ણ ભાવનામૃતનો દ્રષ્ટિકોણ વિશાળ છે. આ સંસારના કર્મીઓ જેવો સીમિત નથી. બસ એ ખાલી એક ઘરના દુઃખને જોઈને કહી દે બસ આ લોકો બહુ દુઃખી છે, કઈ થતું નથી. દુઃખ આખા સંસારમાં છે, એક જગ્યા એ બતાવો જ્યાં દુઃખ ન હોય. છે કોઈ એવી કે જ્યાં સમસ્યા ન હોય, જ્યાં પરેશાની ન હોય? પરેશાની છે, એ ક્યારેય જવાની નથી, આપણે એનાથી ઉપર ઉઠવાનું છે. આ કૃષ્ણ ભાવનામૃત શીખવાડે છે. મનુષ્ય જીવનના બે લક્ષ્ય છે, આત્યંતિક દુઃખ નિવૃત્તિ અને આત્યંતિક સુખની પ્રાપ્તિ. શું કામ? કારણ કે શરીરનું જે દુઃખ અને સુખ છે એ આ સંસારના બધા શરીરમાં મળે છે. માનો આજે મનુષ્ય શરીરમાં તમે છો તો મુખ્ય દુઃખ છે જન્મ મૃત્યુ જરાવ્યા થી. એ શું કૂતરાના શરીરમાં નહીં આવે? ગાયના શરીરમાં જશો ને નહીં આવે? ગધેડાના શરીરમાં નહીં આવે? હાથીના શરીરમાં નહીં આવે? આ ચાર સમસ્યા તમારો ક્યારેય પીછો નથી છોડવાની. અને આના માટે છે ને ઘણા લોકો આત્મહત્યા કરે, અમારા જીવનમાં બહુ દુઃખ છે, બસ હવે મરી જાવું છે. તે આ સમસ્યા પીછો છોડશે? ક્યારેય નહીં છોડે. મૂળ સમસ્યાને નષ્ટ કરી નાખવી એને કહેવામાં આવે છે આત્યંતિક દુઃખની નિવૃત્તિ. અર્થાત જન્મ મૃત્યુ જરાવ્યાધીના એ ચક્રમાંથી મુક્ત થઈ જવું, આનું નામ છે આત્યંતિક દુઃખ નિવૃત્તિ. માને ઓરિજિનલ દુઃખનો નાશ કરવો. અને આત્યંતિક સુખની પ્રાપ્તિ છે કે આત્માના સુખને પ્રાપ્ત કરવું, શરીરનું નહીં. હમ એવું સુખ જે એકવાર જીવનમાં આવ્યા પછી કોઈ દિવસ જાય નહીં, એ સુખને આત્યંતિક સુખ કહેવામાં આવે છે. આ મનુષ્ય જીવનના લક્ષ્ય છે બે. માનો જેને આ ભગવાનને ભગવત ધામમાં આમાં જેમ ન સમજ પડે એને જીવનમાં બે કામ કરવા જોઈએ. એક તો ઓરિજિનલ દુઃખનો નાશ કરવો જોઈએ અને ઓરિજિનલ સુખને જીવનમાં લાવવું જોઈએ. કારણ કે શરીરના સુખ દુઃખ એ 84 લાખ શરીરોમાં મળશે બધે. એટલા માટે હું તમને એક અંતિમ ઉદાહરણ આપું. અને મને ખબર છે કે હવે કથા મેં એટલે લીધી કારણ કે ઓલી ફિલોસોફી બહાર ન નીકળી જાય એટલે. એને પેલા ફિલોસોફી આપી, એની ઉપર કથા આપી દે એટલે હરકું પેકિંગ થઈ જાય, પછી ઉપર મહામંત્ર કીર્તન. તો એક ઉંદડો હતો, એને એ ઉંદડાને એક વૈજ્ઞાનિકે પકડ્યો અને એક એક પાંજરામાં પૂરી દીધો. હવે પાંજરાની સિસ્ટમ શું હતી? એક બાજુ એને પૂરી મૂકી ખાવા માટે અને બીજી બાજુ એને કરંટ મૂક્યો, લાઇટ, ઇલેક્ટ્રિસિટી. તો ઉંદડો જ્યારે પિંજરામાં ગયો એટલે દરવાજો બંધ કર્યો તો એને જોયું કે આણેપા પૂરી છે, આણેપા કરંટ છે. પેલા પૂરી બાજુ ગયો, પૂરી બાજુ ગયો, પૂરી ખાધી મજા આવી. પછી આણેપા કરંટ બાજુ ગયો, અહીંયા તકલીફ છે. વળી પાછો પૂરી બાજુ એમ કરતો રહ્યો. બીજા દિવસે ઓલાએ પાંજરું ફેરવી નાખ્યું, પૂરી આણેપા લઈ લીધી અને કરંટ આ બાજુ લઈ લીધો. હવે ઉંદરો આ બાજુ ગયો તો એને જોયું અહીં કરંટ આવે છે, કાલ પૂરી હતી. હે, વળી ઊંધી દિશામાં ગયો તો ત્યાં જ અહીંયા પૂરી છે. તો એ ઊંધું ચક્ર ચાલુ કર્યું. આવી રીતે ઓલો રોજ ફેરવતો ગયો, એક બાજુ પૂરી મૂકે, એક બાજુ કરંટ મૂકે, અને આમ કરતા કરતા પછી ઉંદરો બેહી ગયો વચમાં. હે, હવે એકય બાજુ જવું નથી, બે ગયો. આ ઘડી ઘાણપા બદલાય કરે, ઘડી ઘાણપા બદલાય કરે, આમાં મરી જાવી ક્યારેક. તો ઉંદરો બેહી ગયો છાન માનો. તો ફરીથી ઓલાએ એક વિશેષ વસ્તુ ખાવા માટે મૂકી અને એક બાજુ કરંટ, વળી પાછું એ ચાલુ કર્યું અને ઉંદરાએ ચક્કર ચાલુ કર્યા. પછી એક દિવસ ઓલાએ ગેટ ખોલી નાખ્યો, દરવાજો ખોલી નાખ્યો, તોય ઓલો ઉંદરો એક બાજુ કરંટમાં જાય, એક બાજુ પૂરી લેવા જાય. આ ક્રિયા ચાલુ હતી, આ સત્ય ઘટના છે. કારણ કે એક વૈજ્ઞાનિક ચિંતન ઉપર એક લેખ લખી રહ્યો હતો, એમાં એને આ વાત લખી છે કે મનુષ્યો હોય કે પશુઓ હોય, એને તમે જે આદતમાં ઢાળી દો બસ એ જ કર્યા કરે છે. હવે ગેટ ખોલી નાખ્યો તો ઉંદરાને એટલી ભાન ન હોય કે આપણે નીકળી જવું જોઈએ. એમ ક્યારેક ક્યારેક આ સંસારની અંદર જીવ ક્યારેક માયામાં, ક્યારેક ભગવાન બાજુ, ક્યારેક માયામાં, ક્યારેક ભગવાન બાજુ, અને ક્યારેક ક્યારેક સાધુ સંગરૂપી સત્સંગ રૂપી ગેટ ખુલે તો એ એમાં જ મગતા હોય. હે, ઘરથી ઓફિસ, ઓફિસથી ઘર, ઘરથી ઓફિસ, ઓફિસથી ઘર. હે, ઓફિસે કામ કરવાનું, ઘરે ખાવાનું, ઓફિસે કામ કરવાનું, ઘરે ખાવાનું. હે, અને પછી ક્યારેક ક્યારેક સત્સંગમાં આવે, જોવે કે આરો ગેટ ખુલ્લો છે અહીંથી બહાર નીકળવાનો, પણ તોય નીકળે વળી પાછા એ નહીં. આ સ્થિતિ છે આ સંસારની. કારણ કે ભગવાન આ શ્લોકમાં શું સમજાવી રહ્યા છે, સંસારના વિષયમાં, આ સંસાર કેવો છે, આ સંસાર આવો છે. હે, ગેટ ખુલ્લો હોય તોય અમુક નીકળી શકતા, જાજા નથી નીકળતા અમુક અમુક. ભગવાન કહે છે મનુષ્યાણામ સહસ્ત્રેશુ, કરોડો કરોડો વ્યક્તિઓમાંથી કોઈ એક જીવ એ ગેટ બાજુ નજર કરે કઈથી બહાર જવા જેવું છે ખર. અને એવા કરોડો મુક્ત જીવમાંથી કોઈ એક જીવ એ ગેટમાં જ બહાર નીકળે છે. આ છે આ સંસારની સ્થિતિ. અને આપણે સંસારના ખુલ્લા ગેટને જોઈએ છીએ, શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ, આ દરવાજા છે અહીંથી બહાર નીકળવાના, પણ તોય ઓલી આદત પડી ગઈ છે. ઓફિસથી ઘર, ઘરથી ઓફિસ, પૂરીથી કરંટ, કરંટથી પૂરી. તો 12 નંબરના શ્લોકમાં ભગવાને આત્માની નિત્યતા બતાવી, 13 નંબરમાં શરીરનું વર્ણન કર્યું, શરીરની અવસ્થાઓનું વર્ણન કર્યું, અને આ 14 નંબરના શ્લોકમાં ભગવાને આ સંસારની સ્થિતિ બતાવી છે કે કેવી રીતે આ સંસાર પરિવર્તનશીલ છે, નિત્ય સુખ દુઃખ અહીંયા આવ્યા કરે છે, માન અપમાન ઠંડી ગરમી આ બધું આવતું રહેવાનું છે, પણ જે વ્યક્તિ આને સહન કરે છે એ વ્યક્તિ ધીર છે, એ આ શ્લોકનું તાત્પર્ય છે. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી.